कृष्णपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे
माधव कुंज बिहारी
राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्णा 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 हरे
श्याम सुंदर राधे
राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे
जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम
जय गौरनिताय 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 जय गौरनिताय
गौरनिताय गौरनिताय गौरनिताय जय गौरनिताय
जय जय प्रभुपाद 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 की निताय गौर प्रेमानंदे ओम अज्ञान तिमिरंधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधो दीना बंधो जगत पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरि प्रिय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन अने गोपाणी परिवार तरफ थी आप सर्व भक्तों हार्दिक स्वागत करिए छे। आजे अहीं भगवान ने भगवान ना भक्तों की चर्चा जे कथा थी विख्यात छे अने एक कथा नो कैक अंश आपणे अहीं श्रवण करवानो प्रयत्न करीशुं। आजनो विषय ए अत्यार सुधीना विषयों थी थोड़ो भिन्न छे, कारण के अत्यार सुधी આપણે જે શ્રવણ કર્યું છે એમાં મુખ્ય ભગવદ્ કથા આપણો વિષય હોય છે, અથવા તો ભગવાનના ઈ ભક્તો જેનું વર્ણન શ્રીમદ ભાગવત ઇત્યાદિ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે એની કથાઓ સાંભળી છે। પણ આજે આપણે જે વિષયનું શ્રવણ કરવાના છીએ એ છે ભજન, અને ભજનનું વિવેચન, જે ભજનો એક ભક્ત દ્વારા લખવામાં આવ્યા છે. અને એ ભક્ત કોઈ ઓર નથી, આપણા જ સૌરાષ્ટ્ર, આપણા જ ગામડાઓની બાજુમાં એક મહાન સ્ત્રી. ભાગવતનો પ્રારંભ તે એક સ્ત્રીની સ્તુતિથી થયો છે, અને આપણો વિષય તે એક સ્ત્રી દ્વારા લખવામાં આવેલા ભજનો. એક વિખ્યાત સતી સૌરાષ્ટ્રમાં જેનું નામ છે ગંગા સતી, અને એ ગંગા સતીના ભજનોનું વિવેચન કરવાનો હું અહીંયા પ્રયાસ કરીશ. કારણ કે મને જ્યાં સુધી યાદ છે કે મેં આ પહેલા ક્યારેય કર્યું નથી, કારણ કે મારા પ્રવચનના વિષયો મૂળ ગીતા અને ભાગવત ઉપર આધારિત છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના આચાર્ય, સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીના ગ્રંથો ઉપર આધારિત રહ્યા છે. પણ ગુજરાતની અંદર રીતે એવા ભક્તો, એવા સંતો થયા જેણે ભક્તિના તત્વને ભજનોના માધ્યમ દ્વારા, શાસ્ત્રોના સારને પોતાના ગીતના માધ્યમ દ્વારા એણે પ્રસ્તુત કર્યો છે. અને એટલા માટે આવા જે ગીતો છે, આવા જે ભજનો છે, એ એટલા બધા ગુહ્ય હોય છે કે એને સમજવાથી વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. પણ આપણે ભજનને ગાઈ જાણીએ છીએ, આપણે સત્સંગમાં જાતા હોઈ ભજનોને ગાઈ નાખવી, પણ ભજનના અર્થને કે ભજનના તાત્પર્યને આપણે સમજતા નથી. ગંગા સતીનું નામ આવે તો સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ બે ચાર ભજનની લાઈન એના મુખ ઉપર આવે, પણ એનો અર્થ જો એને પૂછવામાં આવે એને ખબર નથી હોતી. તો આજે આપણે ઈ ગંગા સતીના ભજનોના અર્થને સમજવાનો પ્રયત્ન કરશું, કારણ કે એના પૂર્ણ અર્થને સમજવો સંભવ નથી. સંભવ એટલા માટે નથી કારણ કે ભજનો ઘણા બધા લખ્યા છે એમણે. ખાસ કરીને ગંગા સતીના 52 ભજનો આપણી પાસે ઉપસ્થિત છે, અને 52 ભજનોની ઔપચારિક વ્યાખ્યા કરતા 52 દિવસ તો લાગે, સ્વાભાવિક છે. અને આપણી પાસે 3 દિવસનો સમય છે, માત્ર 3 દિવસ. તો ઈ 3 દિવસમાં ઈ 52 ભજનોમાંથી આપણે શું લેશું, 3 તત્વ સમજશું આપણે એમાં, સંબંધ, અભિધેય અને પ્રયોજન. કારણ કે ગંગા સતીના આ 52 ભજનોનો સાર આ 3 તત્વોમાં છે, સંબંધ, અભિધેય અને પ્રયોજન. સંબંધ માને આ જગતમાં આપણે બધા આત્મા છીએ, જીવ, અને આત્માનો ભગવાન સાથે કંઈક સંબંધ છે, જે સંબંધ ભૂલી જવાના કારણે આપણે બધા આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયા છીએ. અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, અને એ જ વાત ગંગા સતીએ તેના ભજનોમાં કીધી, કે જ્યાં સુધી વ્યક્તિ સંબંધ તત્વને જાણે નહીં ત્યાં સુધી એનો ભક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. સંબંધને જાણવો, કારણ કે તમને જે ખબર જ નથી કે આ વ્યક્તિ મારો શું થાય, તમે એની અરે સંબંધ કેવી રીતે જોડી શકો? આ કૃષ્ણને તમે જોવો છો, તમે ઈ જાણો છો કે ઈ ભગવાન છે, પણ જ્યાં સુધી ઈ ભગવાન સાથે તમારો સંબંધ તમને ખબર નહીં પડે ત્યાં સુધી તમે ભજન કરી શકો નહીં. ભલે તમે સંસ્થામાં આવો, તિલક કરો, માળા પહેરો, એ બધી એક ઔપચારિક વાતો છે, પણ હૃદયથી ભગવાન સાથેના સંબંધને પહેલા તો સાંભળવો, એને શ્રવણમ, પહેલા સાંભળવું કે એ સંબંધ છે શું, અને પછી એને સમજવું, અને સમજ્યા પછી એને જીવનમાં ઉતારવું. તો સંબંધ સમજ્યા પછી વ્યક્તિએ શું કરવાનું હોય છે? એ સંબંધને જોડવાનો પ્રયાસ કરવાનો હોય છે. સીધી અને સ્પષ્ટ વાત છે, આપણે ક્યાંક કન્યા જોવા ગયા હોવી તો જોવા જવું એ સંબંધને સાંભળવાની બરાબર છે. પછી કન્યા સાથે વાતચીત કરવી, એકબીજાને પસંદ આવવું, આ બધું જે થાય આને સંબંધ કહેવામાં આવે છે. આપણે કેવી છે ને, ક્યાં જઈએ છીએ આપણે? તો કે સંબંધ જોવા જોઈએ છે, સંબંધ. અને જે વાતો નક્કી થાય ત્યાં સુધીની વાત સંબંધ છે. અને એ વાતોને જ્યારે પ્રેક્ટિકલ રૂપ આપવામાં આવે, મને એન્ગેજમેન્ટ નક્કી થાય, આપણી ભાષામાં ચાંદલા અને કાઠિયાવાડીમાં વેવિશાળ, ઈ જ કહેવાય ને, નક્કી થાય, એને અભિધેય કહેવામાં આવે છે. અભિધેય માને પ્રોસેસ. જે સંબંધના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત થાય, એ સંબંધને જોડવાની જે પ્રોસેસ છે, એની સમજી લીધું કે જીવાત્માનો ભગવાન સાથે સંબંધ પિતા અને પુત્રનો છે, પણ એ ભૂલાઈ ગયેલા સંબંધને જોડવા માટે જે ક્રિયા છે, જે પ્રોસેસ છે, એને અભિધેય કહેવામાં આવે છે. અને અભિધેયને આપણી ભાષામાં જો કહીએ તો ભક્તિ કહેવાય છે. અભિધેય એટલે ભક્તિ, ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતી ક્રિયા, એ ભક્તિ છે. અને પ્રયોજન, પ્રયોજન છે સાર. એ સંબંધ જ્યારે વિવાહમાં પરિણિત થાય, એના લગ્ન થઈ જાય, અને પછી સ્ત્રી પોતાના ઘરને છોડી અને એક નવા ઘરની અંદર જાય છે, એ પ્રયોજન છે. તો જ્યારે વ્યક્તિ અભિધેય માને ભજન કરે અને ભજન કરી ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરે, ત્યારે એ આ જગતને છોડી અને એક અન્ય જગતની અંદર જાય છે, જેને ભગવત ધામ કહેવામાં આવે છે. ભગવાનના ધામની અંદર જઈ ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરી લેવો, આ સ્થિતિ છે પ્રયોજન. અને પ્રયોજનનું ગુજરાતી છે સાર, નિષ્કર્ષ, એ પ્રયોજન છે. આ ત્રણેય વાતને પરમ ભક્ત ગંગા સતીએ પોતાના ભજનોમાં એવી રીતે વણી છે કે સામાન્ય વ્યક્તિઓનું આ કામ નથી આને સમજવું. કારણ કે ગંગા સતીએ એમના અનેક ભજનોમાં એ વાતને રિપીટ કરી કે આ જે કુપાત્ર છે, જેની યોગ્યતા મને પાત્રતા નથી, એવા વ્યક્તિને આ દેવું ન જોઈએ, કારણ કે આ તો અનમોલ રત્ન છે. તો તમને એક પ્રશ્ન થાય કે ન દેવું જોઈએ તો અમને અહીં હું કામ બોલાવ્યા? બે કારણ હોઈ શકે, કે યા તો તમારી પાત્રતા હશે અને યા તમારી ઉપર કોઈએ કૃપા કરી હશે. આ પ્રભુપાદજીની કૃપા છે કે જેના કારણે આ સંગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને ખાસ કરીને એ પરિવાર જેને વિચાર થયો કે હાલો કાંઈ નહીં કરવા, કમસે કમ સત્સંગ કરવો એ તો સારું છે ને. અને આ ગોપાણી પરિવાર જેમાં ખાસ કરીને, એમના બધા મેમ્બરોથી તો હું પરિચિત નથી, પણ એમાંના જે બે વ્યક્તિઓ છે, જનકભાઈ અને એમના ભાઈ ભરતભાઈ, આ બંને અમારી સાથે સંકળાયેલા છે. પ્રચારમાં, અને એટલા માટે એમનાથી હું પરિચિત છું. ને એમણે મને કીધું કે પ્રભુજી આપણે 3 દિવસ કંઈક સત્સંગ કરવાની ઈચ્છા છે. અને જો આ જગતમાં દાન બધા વ્યક્તિ કરે છે, આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, કોઈ દુઃખદ પ્રસંગ હોય, તો લોકો પોતાના સંબંધીઓને કંઈક આપવાની ચેષ્ટા કરે છે, પ્રયાસ કરે છે. જેમ કે વિવાહ હોય તો ઘરે જે બહેનો દીકરીઓ આવે તો પિતાની ઈચ્છા હોય કે એને કંઈક આપીએ, ધન આપે, વસ્ત્રો આપે, આભૂષણો આપે. અથવા કોઈનું અવસાન આપણા ઘરે થઈ ગયું હોય તો આપણી ઈચ્છા હોય કે આપણે એને ભોજન આપીએ, અથવા દક્ષિણાના રૂપમાં કંઈક ગિફ્ટ. અત્યારે તો આપણે કવર આપીએ છીએ ને, હે ને? પણ તમે વિચારો કે એ કવર તમે 100 રૂપિયા કે 200 કે 500 રૂપિયા નાખીને આપો, એ કેટલા દિવસ ચાલશે? અને એ કવરથી એ લેવાવાળા વ્યક્તિને શું ફાયદો થશે? કાંઈ નહીં. પણ અમુક લોકો સત્સંગનું દાન કરે છે, જે આ પરિવારે કર્યું. કારણ કે આ સત્સંગ એવી વસ્તુ છે કે ભલે કોઈ ભૂલી જાય જીવનમાં, પણ મૃત્યુ જેવા મહાન ભયથી આ સત્સંગ એની રક્ષા કરે છે. ઘણા લોકો એ વિચારતા છે કે વક્તાઓની તો આદત હોય છે ને, જે સત્સંગ કરાવે એનું સારું કહેવાનું. હું એટલા માટે નથી કહી રહ્યો, આ શાસ્ત્રની વાત છે કે આ જગતમાં લોકો વસ્તુ આપે, ધન આપે, જે વ્યક્તિનું કલ્યાણ નથી કરતું. પણ આ જગતમાં ભગવાનના વિષયમાં આપેલી એક વાત એ વ્યક્તિના મોટા મોટા ભયથી રક્ષા કરે છે. ગીતામાં ભગવાન કહે છે, અર્જુન, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, કે અર્જુન, થોડું એવું કરેલું ધર્મનું પાલન વ્યક્તિનું મોટા મોટા ભયમાંથી રક્ષણ કરે છે, અને થોડી વાર પ્રાપ્ત થયેલો આ સત્સંગ, ભગવાનના ભક્તોનો સંગ, એ જીવનમાં એવા ભયથી રક્ષા કરશે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. એટલા માટે આ સત્સંગ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સત્સંગ જ માધ્યમ છે જ્યાંથી વ્યક્તિનું જીવન વળાંક લે છે. આ સત્સંગ જ માધ્યમ છે જ્યાંથી વ્યક્તિ પોતાના જીવનના વિષયમાં શિક્ષા પ્રાપ્ત કરે છે. કારણ કે આ જગતમાં બહુ બ્રાન્ચ ખુલી છે એ શીખવવા માટે કે પેટ ભરવાની સુવિધાઓ ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે. પણ વાસ્તવિક સુખ, વાસ્તવિક શાંતિ અને મૃત્યુ પછી જીવનનો વાસ્તવિક લક્ષ્ય એ માત્ર સત્સંગ બતાવે છે. એ તમે કોલેજમાં જાઓ તો પ્રાપ્ત ન થાય, ડોક્ટર એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી લો તો એ પ્રાપ્ત ન થાય. કારણ કે શિલ પ્રભુપાદજી વારંવાર કહેતા કે આ જન્મમાં કોઈ MD કે MS ડોક્ટર કદાચ બને, છતાંય બીજા જન્મમાં A4 Apple, B4 Ball એ નર્સરીમાં કરશે. કારણ કે આ સ્વાભાવિક છે. ભૌતિક જ્ઞાન ગમે એટલું હોય એ ક્યારેય ટકતું નથી, અને અધ્યાત્મ થોડું એવું હોય પણ એનો ક્યારેય વિનાશ થતો નથી. આ ગીતાનો સિદ્ધાંત છે. આ જગતમાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરશું, ગમે એટલું સન્માન મેળવશું, પણ અંતે એ નાશવંત છે. કોઈ વ્યક્તિ આને જેટલું વહેલા સમજી લે એટલું એ વહેલા સુખી થશે. કારણ કે જીવનના એવા એવા સમય આપણે જોઈએ છીએ કે જે સમયોમાં આપણને એવા વિચાર આવે કે જીવનમાં સુખ ક્યાં છે. આટલા બધા વર્ષો વયા ગયા ભાગતા ભાગતા, વિદ્યાર્થી હતા ત્યારે ટકા વધારે લાવવાની માથાકૂટ હતી, હવે નોકરીએ લાગ્યા તો પગાર વધારે લાવવાની માથાકૂટ છે. આપણને એમ હતું ભણી રહેવું માથાકૂટ પૂરી થશે, અને આ વધી નોકરી પછી છોકરીની ઓર એક માથાકૂટ વધે. કાલે જ મેં કીધું કે ભાગવતમમાં 2 જગ્યાએ લખ્યું છે કે કે આ બ્રહ્માજીએ સ્ત્રીઓને હું કામ બનાવી. પહેલા તો બ્રહ્માજીએ જયારે સૃષ્ટિનો પ્રારંભ કર્યો ખાલી પુરુષો હતા, કાંઈ ટેન્શન નહીં, અને એકલા આંટા મારતા હતા આ દુનિયામાં. બ્રહ્માજીએ કીધું કે કંઈક કરો, તો આવડા કે અમારે કાંઈ નથી કરવું, કેમ જલસા જ છે અમારે, હું વાંધો. બ્રહ્માજીએ કીધું કે આવડાને હલવાડવા માટે એક સાધન જોશે કંઈક. એણે પોતાના અડધા શરીરમાંથી સ્ત્રી બનાવી અને અડધા શરીરમાંથી પુરુષ. અને એ સ્ત્રીને કીધું કે આની જે બુદ્ધિ છે ને એ કેન્દ્રિત કરી લેતું. અને ત્યારથી આ સિદ્ધાંત જ છે કે પુરુષો સ્ત્રીને આધીન હોય છે, આ ભાગવત કહે છે. અને બ્રહ્માજીએ આ સ્ત્રીઓનું નિર્માણ જ એવી રીતે કર્યું છે કે ગમે એવી સ્ત્રી હોય એના વિવાહ થાય પછી પતિને કંટ્રોલ કરી જ લે. આ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે ભાગવતમ અનુસાર, એ બ્રહ્માજી આ કર્યું છે. પણ એ સ્ત્રીને બ્રહ્માજીએ શા માટે આવી શક્તિ આપી છે? એટલા માટે કારણ કે એ પુરુષોને કેન્દ્રિત કરી અને આ સૃષ્ટિની રચનાને બરાબર ચલાવી શકે. હવે એક બહુ અલગ ભાગવતનો ફિલોસોફિકલ વિષય છે, કાલે અમે ખૂબ ચર્ચા કરી છે આની ઉપર, આજે આપણે એમાં નથી જવું. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ સ્ત્રીઓને બનાવી અને ભગવાને કોઈ ગલતી નથી કરી. ખાસ કરીને લોકો કહે છે, પણ એવું નથી. કારણ કે એ સ્ત્રીઓએ તે ક્યારેક ક્યારેક એવા મહાન કાર્યો કરે છે જેના કારણે સ્ત્રીઓના જીવનથી તે વ્યક્તિ પ્રેરણા લઈ શકે છે. જેમ કે ભાગવતના પ્રારંભમાં કુંતી છે, રુક્મણી છે, દ્રૌપદી છે, સીતા, અને અહીંયા એ તો હજારો વર્ષો પહેલાનો ઇતિહાસ અને રાજકન્યાઓ હતી. જ્યારે આજે જે સ્ત્રી, એ તો એક સામાન્ય ગામડામાં રહેવાવાળી, ભલે છે આ રાજ પરિવારમાંથી, પણ સામાન્ય એક ગામની અંદર રહેવાવાળી એ એક અભણ સ્ત્રી, કારણ કે એના વિષયમાં એવું લખ્યું નથી કે એ ક્યારેય ભણવા ગયા હતા. પણ જેમ બ્રજની એ અભણ ગોપીઓ બ્રહ્મા અને શિવને તે ઈચ્છા થાય કે આને ગુરુ બનાવી લેવી છે, એમ કમસે કમ ગુજરાતના પ્રત્યેક વ્યક્તિઓને થવું જોઈએ કે ગંગા સતીને ગુરુ બનાવી લેવા છે. કારણ કે એ હું નિશ્ચિત રૂપે કહી શકું, મેં આજે જ જીવનમાં પહેલી વાર એના 52 ભજનો વાંચ્યા. આ થોડાક ફેમસ હતા એ ખબર હતી, પણ એનો પૂરો ઇતિહાસ, એના ભજનો, તો એની ઉપરથી એ નિષ્કર્ષ આપી શકાય કે આ ગંગા સતીના 52 ભજનોને જો કોઈ વ્યક્તિ સમજી લે તો એની સામે ભગવાન કૃષ્ણને ઉભા રાખી દે. કારણ કે આ 52 ભજન જ વેદાંતનો સાર છે, વેદોનો સાર છે. અને એટલા માટે કથા આપણે ગંગા સતીના જીવન ચરિત્ર ઉપર નહીં, એના ભજન ઉપર વિવેચન કરવાનું છે. પણ એનો કંઈક પ્રારંભ કરતા પહેલા એક સંક્ષિપ્ત ઇતિહાસ એના વિષયમાં જાણી લઈએ. લખ્યું છે જેણે એનું જીવન ચરિત્ર, એક આઈપીએસ ઓફિસર નિવૃત્ત, જેનું નામ લખ્યું છે મજબૂત સિંહજી જાડેજા. આઈપીએસ ઓફિસર હતા, જોકે એ પણ પોતાનું શરીર છોડી ચુક્યા છે. અને એવું જ્યારે પહેલી વાર આ ગામની અંદર ગયા દર્શન માટે, ગંગા સતીના વિષયમાં એમણે ઘણી કથાઓ સાંભળી બધા લોકોના મુખેથી, પણ એમને એવું લાગ્યું કે એ કથાઓમાં કોઈ તથ્ય નથી. એ કથાઓમાં જેટલું કહેવામાં આવે છે એ સત્ય નથી. અને આઈપીએસ હોવા છતાં નિવૃત્ત થયા પછી એમણે ભાવનગર અને ભાવનગરથી લઈને ઉમરાળા સુધી જે કાંઈ તાલુકા કે જિલ્લા પંચાયત કચેરીઓ હતી એમાંથી એણે દસ્તાવેજ પ્રાપ્ત કર્યા. 283 જેટલા લોકોને મળ્યા કે જે ગંગા સતીના ઇતિહાસના સાક્ષી હતા અથવા જેણે ગંગા સતીના સમયની નોંધ કરી હોય અને એના પરિવારમાં એ નોંધ રાખવામાં આવી હોય એવા 283 લોકોની મુલાકાત લઈ અને એમણે ગંગા સતીના જીવનના એ સત્યોને બહાર કાઢ્યા કે જે સત્યથી હું માનું છું કે આજે તે કદાચ સૌરાષ્ટ્ર અજાણ હશે. અને થોડા સમય પહેલા પરમ પૂજ્ય મોરારી બાપુએ માનસ ગંગા સતી ઉપર કથા કરી અને એમાં એ તત્વનું થોડું ઘણું વિવેચન એમણે કર્યું, જે સત્ય હકીકતો હતી અને જેના પ્રમાણિત પુરાવા છે એના આધાર ઉપર. તો એમ કહી શકાય કે ગંગા સતી પ્રભુપાદજીના કાળમાં થયા છે. જેનો અહીંયા આંકડાકીય બધી માહિતીઓ છે પણ આપણે એમાં નહીં જઈએ. પણ 18મી અને 19મી સદીના વચ્ચે લગભગ 1890 થી અને 1945 સુધી એમનો જીવનકાળ રહ્યો હોય એવું એમનું જીવન ચરિત્ર બતાવે છે. પણ એનાથી વિશેષ મહત્વપૂર્ણ જીવન ચરિત્ર છે એમના પતિનું. અને ત્રીજી એક વ્યક્તિ પાનબાઈ, આ ત્રણ વ્યક્તિ આ કથા સાથે જોડાયેલા છે. એક ગંગા સતી, એમના પતિ અને પાનબાઈ. અને એમના પતિનું નામ હતું કહળસંગ બાપુ, એને લોકો ભગત બાપુ તરીકે ઓળખતા. તો આ ત્રણ વ્યક્તિ કેવી રીતે આનો જીવનમાં મિલાપ થયો છે, કારણ કે એની અનેક વંશાવલી હોય તે મારી પાસે અહીંયા ઉપસ્થિત છે. તો એમાં 19મી પેઢી સુધી આ કહળસંગ જે હતા એના પિતા એ 19મી પેઢીના વારસદાર હતા અને એમના વારસામાં જે સમઢિયાળા ગામ છે ઉમરાળા તાલુકામાં વર્તમાન સ્થિતિમાં એ ગામ એમને ગ્રાસ તરીકે આપવામાં આવેલું. પેલાના સમયમાં એવો આ એક રિવાજ હતો. અને એમાં એ કહળસંગ જ્યારે બાળક હતા તો લખ્યું છે કે એની બાળપણથી જ એની વૃત્તિ ભગવાન અભિમુખ હતી, ભગવાન પ્રત્યે એમની રુચિ સ્વાભાવિક હતી. પણ ક્ષત્રિય વંશથી હતા એટલા માટે શિકાર કરવાના શોખીન હતા. એકવાર શિકાર કરવા માટે ગયા અને શિકાર કરીને એક સસલાને માર્યું અને સસલાને પોતાના થેલામાં મૂક્યું, અને એ શિકારને લઈ અને પોતાના ઘરે આવી રહ્યા હતા. કારણ કે પહેલાના સમયમાં રાજાઓ કે રાજકુમારો જ્યારે શિકાર કરતા પછી શિકારને ઘરે લાવે, ઘરે લાવીને એમાંથી એના બધું જે કાંઈ લોહી માંસ આતે હોય એ કાઢી એમાં મરી મસાલાઓ ઇત્યાદિ ભરી અને બહુ સુંદર રૂપે એને સજાવી અને પોતાના ડ્રોઈંગ રૂમમાં મૂકતા, જેવી રીતે આપણે અત્યારે ટેડી બેર રાખીએ હોય છે ને ડુપ્લિકેટ. તો એવું રાજાઓ રાખતા. કારણ કે હું એકવાર કથા માટે ગયેલો બરોડા બાજુ ત્યારે સૌભાગ્યથી મને છોટાઉદેપુરના જે રાજા છે તો એમણે ઇન્વાઇટ કરેલા કે તમે અહીંયા આવો. તો અમે ત્યાં ગયા અને એના મહેલમાં મેં આ જોયું ત્યારે લાઈવ, કે પહેલાના સમયમાં લોકો શિકાર કરી અને પશુઓને કેવી રીતે, આજે છે તમે જાઓ એ બાજુ તો તમે જોઈ શકશો. તો આવી રીતે એક રાજાઓનો એક શોખ રહેતો અને જે સિંહનો કે વાઘનો શિકાર કરે તો એને ઓરિજિનલ ક્ષત્રિય માનવામાં આવતો. તો આ કહળસંગ બાપુ તે સસલાનો શિકાર કરીને આવતા હતા, રસ્તામાં એક યોગી મળ્યા અને યોગીએ પૂછ્યું કે આ થેલામાં શું છે. જો સંસ્કાર તો હતા બાળપણથી એટલા માટે બાપુએ કીધું કે હું ક્ષત્રિય છું શિકાર કરવો એ મારો ધર્મ છે, અને એટલા માટે મેં એક સસલાનો શિકાર કર્યો છે. એ સસલું છે આમાં. યોગીએ કીધું કે જો આપણે કોઈને જીવાડી ન શકતા હોય તો કોઈને મારવા જોઈએ નહીં. જો આપણામાં જીવાડવાની ક્ષમતા નથી તો મારવાનો અધિકાર આપણને કોઈ આપ્યો નથી, તારે મારવું ન જોઈએ. અને આ વાત એ બાપુને હૃદયમાં એવી લાગી, તરત એણે યોગીને પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા. અને પ્રણામ કરી અને એને કીધું કે હું ચાહું છું કે તમે મારા ગુરુ બનો. ત્યારે એ યોગીએ કીધું, પહેલા છેલ્લામાંથી આ સસલાને બહાર કાઢ. તો કે પણ એ તો હવે મરી ગયું છે, એને હું ઘરે લઈ જઈશ, હવે આનું આનું શું કામ છે તમારે? યોગી કીધું તું બહાર તો કાઢ એને. અને જેવું એ સસલું બહાર કાઢ્યું, એ યોગીએ એને જીવિત કર્યું અને દોડીને પાછું જંગલમાં વહી ગયો. અને આવી અદભુત સિદ્ધિ યોગી માણે જોઈ અને નિશ્ચય કર્યો કે આ વ્યક્તિ ગુરુ બનાવવાને યોગ્ય છે. અને જે યતિ એ યોગી જે હતા એને કીધું કે હું જૂનાગઢમાં રહું છું, જૂનાગઢ ગિરનાર ઉપર મારું સ્થાન છે, થોડા સમય પછી તું મને મળવા આવજો. આટલું કહી યોગી એના રસ્તે બાપુ ઘરે આવ્યા. ઘરે આવી માતા પિતાને વાત કરી કે આ રીતે મને એક યોગી મળ્યા હતા અને આ પ્રસંગ બન્યો. માતા પિતા તે ધાર્મિક વૃત્તિના હતા, પ્રસન્ન થયા. પણ એક વિચાર થયો કે જૂનાગઢ અને સમઢિયાળા એટલું ઈઝી નહોતું એ સમયમાં. હાલાકી રેલવે લાઈન નખાણી ભારતમાં એ જ સમયે જ્યારે ગંગા સતી હતા. પણ આ જ્યારે કહળસંગ બાપુ યુવાન હતા એ સમયે બળદગાડા કે ઘોડાગાડી સિવાય મુસાફરીની કોઈ વ્યવસ્થા હતી નહીં. તો માતા પિતાને ચિંતા થઈ કે સમઢિયાળાથી છેક જૂનાગઢ અને ઈ તે સફરમાં એકલા જવાનું, રસ્તામાં કોઈક ડાકુ ચોર મારે લૂંટી લે, એને ઘણો બધો ભય રહેતો યાત્રાઓમાં. અને એમણે વિચાર્યું કે આ પુત્રને એકલો મોકલવો આ ઠીક નથી. ત્યારે આ કહળસંગ બાપુના જે પિતાજી હતા એના મોટા ભાઈ એની બાજુમાં ચભાડિયા ગામ છે કે નથી? છે અત્યારે. સમય 100 વર્ષનો ઇતિહાસ ગયો છે. તો ન્યા એ રહેતા હતા અને એના એક છોકરા એના પુત્ર જેનું નામ હતું વજુભા. વજુભાને તે ધર્મમાં રૂચિ અને એણે નક્કી કર્યું કે બે ધાર્મિક છે તો આ બે ભાઈને ત્યાં મોકલવામાં આવે. આવી રીતે તૈયારીઓ ચાલતી હતી, એમાં જાવું કે નહીં એ નક્કી નથી થઈ રહ્યું. એક દિવસ આ બાપુ નદીમાં સ્નાન કરે છે, કાળુભાર જે વહે છે ગામને અડીને. નદીમાં સ્નાન કરતા હતા એમાં બન્યું એવું કે જે ગમછો પહેર્યો હતો ને એ કોક લઈ ગયું એવું એને લાગ્યું. લઈ નથી ગયું, એને એવું લાગ્યું કે આ કોઈ લઈ ગયું, એક આભાસ. અને એ સમય એને જોયું કે ઓલા જે યોગી છે એ કિનારે ઉભા છે. અને યોગીએ કીધું કે મારે અત્યારે તત્કાલ દક્ષિણાની જરૂર છે. તો કે તમે 2 મિનિટ ઉભા રહ્યો, હમણાં ઘરે જઈને દક્ષિણા મારે એક ગમછો જોતો છે. અને ઈ તે અત્યારે જ. પણ બાપુ ભક્ત પ્રવૃત્તિના હતા ને, સમજતા વાર ન લાગી કે અમારી પરીક્ષા લઈ રહ્યા છે. એને પોતાનો ગમછો કાઢી બરાબર નીચોવી અને સાધુને આપી દીધું. સાધુ લઈને વહી ગયા. હવે નિર્વસ્ત્ર નદીમાં ઉભા છે, બહાર કેવી રીતે નીકળે? અને લજ્જાના કારણે નદીના ઊંડા જળમાં જતા ગયા. એને થયું કે કોઈ ગામનો વ્યક્તિ અહીં જો નીકળે તો એને કહું કે તું એક પન્નીઓ લેતો આવ્યું ઘરેથી. પન્નીઓ સમજો છો ને, ધોતીનો નાનો ટુકડો. એક પન્નીઓ તું લેતો આવ્યું તો હું અહીંથી બહાર નીકળી શકું. જ્યારે આવો સંકલ્પ કર્યો મનમાં એ જ સમય એને લાગ્યું કે નહીં, મેં તો વસ્ત્ર પહેરેલા છે. અને ખરેખર બન્યું એવું કે નદીમાંથી જેવા બહાર નીકળ્યા તો એણે પોતાનું પન્યું પહેરેલું હતું. અને સમજતા વાર નો લાગી કે મેં મારા ગુરુને કીધું છે કે હું જુનાગઢ આવીશ, પણ હું ગયો, વિલંબ થઈ રહ્યો છે જવામાં. જુઓ ગુરુ અને શિષ્યનો સંબંધ કેવી રીતે સ્થપાય છે. કથા એટલા માટે રસપ્રદ છે કારણ કે એમાં સિદ્ધાંત છે. આજે તો એવી રીતે લોકો ગુરુ કરે છે, ગુરુને ખબર ન હોય કે આપણા ચેલા કેટલા છે. સંબંધ તત્વનો અભાવ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે સંબંધ તત્વને નથી જાણતો એ ભક્તિમાં કાંઈ નથી જાણતો. એક ગુરુના હજારો ચેલાઓ હોય, ગુરુ ઓળખતા નથી હોતા કે અમારો શિષ્ય છે. ઉદ્ધાર કેવી રીતે થાય છે? અને અહીંયા જુઓ સંબંધ બની રહ્યો છે ગુરુ અને શિષ્યની વચ્ચે. ગુરુ તે સિદ્ધ છે, પૂર્ણતાને પામી ચૂકેલો વ્યક્તિ ગુરુ બને છે. એવું નથી કે જેના બહુ શિષ્યો હોય, જેનું આ જગતમાં બહુ મોટું નામ હોય તો હાલો એને ગુરુ કરી લેવી. ગુરુ એવા વ્યક્તિને કરવો જોઈએ જે પૂર્ણતાને પ્રાપ્ત થયેલો છે. અને આવો યોગી ગુરુના રૂપમાં કળસંગ બાપુને પ્રાપ્ત થયા છે. સમજતા વારનું લાગી કે જુનાગઢ ગિરનાર બોલાવે છે ગુરુ. અને બે ભાઈઓ તૈયાર થયા માતા પિતાની આજ્ઞા લઈ અને ગયા જુનાગઢ ગિરનારની તળેટીમાં. તો એ યોગી એવી રીતે ઉભા હતા જેમ કે એની જ રાહ જોઈને ઉભા છે એની વાટે. નહીતર જુનાગઢની અંદર આ બેને ઓળખે એવું કોઈ હતું નહીં. અને રાહ જોઈ રહ્યા હતા એ સમયે આનો વિશ્વાસ દ્રઢ થતો ગયો ધીરે ધીરે. જેમ જેમ ગુરુની અનુભૂતિ થતી ગઈ એમ એનો વિશ્વાસ દ્રઢ થતો ગયો. અને આ બંને ભાઈઓને લઈ અને એ યતી ગિરનારની એક ગુફામાં એને લઈ ગયા. અને ગુફા એ કેવી, ગુફાની અંદર એક નદી વહે છે, ગુફાની અંદર, અને વિશાળ તટ છે નદીનો, ખાવા પીવાની બધી સામગ્રી ત્યાં ઉપલબ્ધ છે. આ બે તો જોતા રહી ગયા. એક તો વાતાવરણ એટલું શાંત, અને આવી શાંતિ આ પૃથ્વી ઉપર આ બે પહેલા ક્યારેય અનુભવેલી નહીં. બેને બેસાડ્યા, પૂછ્યું કે મુસાફરીમાં કેવો થાક લાગ્યો, કાંઈ તકલીફ નથી પડી? અને પૂછપરછ કરી ભોજન આપી. યોગી એના કામે વયા ગયા અને બેને કીધું તમે અહીંયા બેસો. બીજો દિવસ આવ્યો, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આઠ દિવસ વયા ગયા. યતી કોઈ ઉપદેશ કરતા નથી. અને આ બેને એમ થયું કે ઠેક સમઢિયાળાથી જૂનાગઢ બોલાવ્યા પણ કાંઈ પૂછપરછ કરતા નથી, એને કોઈ જ્ઞાન આપતા નથી. અને આઠ દિવસથી આપણે અહીંયા આરામ કરીએ છીએ. પણ વિશ્વાસ હતો કળસંગ બાપુને કે આ જે કાંઈ કરે છે એમાં કાંઈક કારણ હોય છે આની પાછળ. અને યતિનું કારણ હતું કે આ બેયનું મન આમ તો ક્ષત્રિય લોહી છે, અને ક્ષત્રિયનું મન આમેય તે થોડુંક ઉત્પાત ભરેલું હોય છે. પહેલા આનું મન થોડુંક શાંત થઈ જવા દઉં, અને જ્યારે મનમાં શાંતિ વ્યાપે પછી આને ઉપદેશ આપો. જો બીજો સિદ્ધાંત કે જ્યાં સુધી વ્યક્તિનું મન શાંત ન હોય અને એને ગીતા ભાગવતના કદાચ 18,000 શ્લોકની વ્યાખ્યા કરો એના જીવનમાં ક્યારેય પરિવર્તન આવે નહીં. કારણ કે આ રસ્તામાં ડગલું માંડતા પહેલા વ્યક્તિએ શાંત થવું પડે છે. મનમાં અનેક પ્રકારનો ઉત્પાત જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિ ઉપદેશને ગ્રહણ કરવા નહીં તે યોગ્ય હોતો નથી. એટલા માટે ગંગા સતીએ કીધું કે કુપાત્રને અને અધુરિયાઓને આ તત્વ દેખાડવું જોઈએ નહીં. અને એ જ વાત શિલ પ્રભુપાદજીએ કીધી કે અશ્રદ્ધાળુ વ્યક્તિને હરિનામની મહિમાનો ઉપદેશ ક્યારેય દેવો જોઈએ નહીં. આ પ્રોસેસ છે. ગંગા સતીનો એક એક સિદ્ધાંત શિલ પ્રભુપાદજી અને બ્રહ્મ મધ્વ ગૌડીય ધારાના સિદ્ધાંતો સાથે બિલકુલ મેચ છે, કોઈ અંતર નથી. આપણા આચાર્યોએ કીધું કે અશ્રદ્ધાળુને હરિનામની મહિમા ક્યારેય ન કહેવી જોઈએ. કેમ? કારણ કે એ અપરાધ કરશે. તો આ બેયને 8 દિવસ પછી જયારે યતિને લાગ્યું કે બે શાંત થઈ ચુક્યા છે, બેના મનમાં શાંતિ છે, ત્યારે એમણે પ્રારંભ કર્યો ઉપદેશ. પહેલા તો પ્રશ્ન કર્યો કે તમારા બેયનું અહીંયા આવવાનું કારણ શું છે? તો જે કળસંગ બાપુના મોટા ભાઈ છે એને કીધું, અમે અહીંયા આવ્યા છીએ તમારા દર્શન માટે, બસ દર્શન કરી અને પવિત્ર થવા માટે. ત્યારે યોગી કહે છે, કારણ વગર કોઈ વ્યક્તિ આટલી લાંબી મુસાફરી કરે? કાંઈક તો કારણ, કેવલ દર્શનનું કારણ કે સમડિયાળાથી જૂનાગઢ તમે દર્શન કરવા આવ્યા છો, આ ઠીક નથી. કારણ વગર કોઈ મુસાફરી કરતો નથી, અને એટલા માટે તમે માગો. તમારો શું પ્રશ્ન શું છે તમારો? ત્યારે એ વજુવા પોતાનો પ્રશ્ન રજૂ કરે છે, મારે સંસારમાં રહેવું છે, અને એટલા માટે મને એવા આશીર્વાદ આપો કે હું આ સંસારનો સારી રીતે ભોગ કરી શકું. યોગીએ કીધું, તથાસ્તુ, જાઓ, તમારું કામ થઈ ગયું. અને ગિરનારની તળેટીમાં આવ્યા અને પછી બાપુને પૂછ્યું, તમારો પ્રશ્ન શું છે? તો કે મારો પ્રશ્ન એ છે, મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, અને એના માટે તમે મને કોઈ માર્ગ બતાવો. અને એ સમયે જૂનાગઢની ગુફામાં રહેવા વાળો યતિ, એણે બાપુને ભક્તિના એ રહસ્યોનો ખુલાસો કર્યો કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે છે. જેવી રીતે નવધા ભક્તિ, અને નવધા ભક્તિમાં જે સાધુઓની સંગતિ, એક ભક્તનું જીવનમાં આચરણ કેવું હોવું જોઈએ, આ લગભગ 2 કે 3 દિવસ સુધી આ ઉપદેશ આપ્યો અને આવી રીતે ઘણા દિવસો વીત્યા. અને ભક્તિનું એ તત્વ એક જ વખત સમજાવ્યું એ ગુરુએ, અને એ ગુરુએ આશીર્વાદ આપ્યા કે તું સફળ થાય. અને ત્યારથી એ બાપુ ત્યાંથી આશીર્વાદ લઈને નીકળ્યા. એ પહેલા ઓર એક વાત યતિએ કીધી કે તું જીવનમાં ક્યારેય સંન્યાસ નહીં લેતો, તો તારે વિવાહ કરવાના છે, વિવાહ કરી ગૃહસ્થ જીવનમાં રહેવાનું છે, અને આ જગતમાં એક એવું ઉદાહરણ સ્થાપિત કર કે ગૃહસ્થ જીવનમાં પરિવારની સાથે રહી અને વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે. જો એક સંન્યાસી એક શિષ્યને ગૃહસ્થ બનવાનો ઉપદેશ આપી રહ્યા છે, સમજાવ્યું? ગૃહસ્થ બનો. અને બાપુએ ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરી અને આવ્યા એ તળેટીમાં, જે એમના ભાઈ એમની રાહ જોઈ રહ્યા હતા. એક સંસાર ભોગવાના આશીર્વાદ લઈને નીકળ્યો અને એક ભગવાનને પામવાના આશીર્વાદ લઈને નીકળ્યો છે. અને બે જયારે સમડિયાળા પાછા આવી અને એમના ગામમાં જે મુખ્ય રામજી મંદિર હતું, જે અત્યારે હયાત નથી, રામજી મંદિર તો છે પણ એ બીજું છે, બે આવ્યા, ભગવાનના દર્શન કરી અને બે છૂટા પડ્યા પોતપોતાના ઘરે જવા માટે. અને બંનેના માતા પિતાને આનંદ થયો કે યાત્રાથી સકુશળ પાછા આવ્યા છે. મેં પેલા કીધું ને, આજની જેવું નતું, દિલ્હી ગયો છે વયો આવશે, એ સમયમાં એટલું ઈઝી નહોતું. તો બંનેને જયારે સકુશળ આવેલા જોયા, પ્રસન્નતા થઈ એના માતા પિતાને. અને માતા પિતાએ તે વાત રાખી, 21 વર્ષની ઉંમર થઈ ચૂકી છે કળસંગ બાપુની, અને એને કીધું કે હવે તમારે વિવાહ કરી લેવા જોઈએ. ગુરુનો આદેશ હતો. અને એક નાની એવી સ્માઇલ સાથે, સ્મિત સાથે એણે સહમતી પ્રદાન કરી દીધી કે હું વિવાહ માટે તૈયાર છું. પણ માતા પિતાની એક ચિંતા હતી કે આટલો સંસ્કારી આ છોકરો છે, જેની ભગવાનમાં રૂચિ છે, તો આની પત્ની એવી હોવી જોઈએ કે જે એને ભક્તિ કરવામાં મદદ કરે, નહીં કે રાજકુમાર છે તો રૂપાળી ગોતશું એમ, વધારે સુંદર હશે. આજે લોકો સુંદરતા શોધવામાં સંસ્કાર ભૂલી ગયા, કારણ કે આજે લોકો જયારે સંબંધ જોવા જાય શું જોવે, હાઈટ કેટલી છે, આ એક પ્રશ્ન જે હું જાણું છું. એમ કે 5-2 આ નહીં ચાલે, 5-3 હોવી જોઈએ, 1 ઇંચમાં તારે પણ હું કામ છે એનું વાત. 1 ઇંચનો કદાચ ફરક હોય, ખબર નથી લોકો આવું શા માટે પૂછે છે. એ નથી પૂછતા કે આ સ્ત્રી આગળ જતા ઘરને સંભાળી શકે એમ છે, એનું કાર્ય, એનો વ્યવહાર, એની કુશળતા, આની કોઈ કિંમત નથી. એક દેખાવી હારી જોઈ બસ, પછી બોલતા ભલે કાંઈ ન આવડતું, કેવલ રૂપને જોવામાં શું થશે. માનો કે બહુ રૂપાળી કન્યા હોય, ઘરે આવે અને ઘરે ઉત્પાદ કરી અને એ ઘરનું વિભાજન કરે, તો બતાવો એ રૂપ શું કામનું છે. એની કરતા થોડી કાળી હોય, નીચી હોય, પણ એનામાં સંસ્કારથી અને ખાસ કરીને જો ભગવત ભક્તિથી પરિપૂર્ણ હોય તો એના શરીરને જોવાની જરૂર રહેતી નથી. કારણ કે ચામડાને જોવાથી બુદ્ધિ ચમાર જેવી થાય છે, અને આત્માને જોવાથી બુદ્ધિ ભક્ત જેવી થાય છે. ઘણા લોકો તો ભક્તોમાં ચોઈસ કરે, આ પ્રભુજી રૂપાળા છે એની કથા સમજાવું જોઈએ. તમને હસવું આવે છે પણ હું આવું સાંભળું છું આ લોકો પાસેથી જ, અમુક ડોકાઈને વયા જાય, કોણ બેઠું છે આ પ્રભુજી નહીં જાણે, જવા દે, ત્યાં ગેટે આવીને પાછો વયા જાય, બોલ આ મૂર્ખાવરનું શું કરવું, આને ભજન કરવું છે નહીં કળિયુગમાં. જે શરીરને જોવામાંથી જેની દ્રષ્ટિ હજી ઉપર નથી ઉઠી એનો ભક્તિ માર્ગમાં કોઈ પ્રવેશ થતો, કારણ કે આ બધી વાતો શરીરની દેહાત્મ બુદ્ધિથી ઉપરના સ્તર ઉપર છે. શરીરથી ઉપરના લેવલની આ બધી વાતો છે, આ આત્માના સ્તરની વાત છે. અને જે વ્યક્તિ આત્માની સુંદરતા જોઈ લે એને જગતની સુંદરતા રે કાંઈ લેવા દેવા હોતું નથી. આ ભક્તનો એક ગુણ છે, જે આત્માને જોવે છે શરીરને નહીં. વ્યક્તિનું બાહ્ય રૂપ મહત્વપૂર્ણ નથી, વ્યક્તિની આંતરિક જિજ્ઞાસા, એના સંસ્કાર મહત્વ રાખે છે. અને એટલા માટે તત્કાલીન સમાજની અંદર જેટલા પણ રજવાડાઓ હતા એને એક પત્ર મોકલવામાં આવ્યો કે તમારે ત્યાં જો કોઈ યોગ્ય કન્યા હોય જેની રૂચિ, એ પત્રમાં લખ્યું હતું ખાસ કરી, અને જેને ભગવાનની ભક્તિમાં રૂચિ હોય એ કન્યા પહેલા હાલશે. જે ઘરના કામમાં કુશળ હોય અને જે વ્યવહાર કુશળ હોય આવી સ્ત્રી, ત્યાં એ નહોતું લખ્યું કે એ સ્ત્રી રૂપાળી હોવી જોઈએ, તત્કાલીન સમાજની વાત છે. અને અનેક રજવાડાઓમાં પત્ર પહોંચ્યા પછી રાજપરા જે પાલિતાણા તાલુકાની અંદર છે હાલ, ત્યાં આ લોકો ગોહિલ વંશના ક્ષત્રિય હતા, કળસંગ બાપુ, અને આ જે ગંગા સતી છે, આ રાજપરા જે ગામ છે અને એના પિતાનો વંશ, ઈ સરવૈયા કુળના ક્ષત્રિયો હતા. અને ઈ લોકોએ ત્યાંથી પત્ર મોકલ્યો કે અમારે ત્યાં અમારી આ કન્યા છે અને તમારા પુત્ર માટે અમને એવું લાગે છે કે આ યોગ્ય છે, કારણ કે જોવા જવાનો રિવાજ તો હતો નહીં. અને બહુ ધામધૂમથી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા. પણ હવે ત્યાંની પરિસ્થિતિ શું હતી, ગંગા સતી, આમ તો એના બાળપણ કે યુવાનીકના કાળ વિષયમાં કોઈ ચોક્કસ માહિતી નથી, પણ એટલું લખવામાં આવ્યું છે કે ઈ તે જન્મજાત ભક્ત હતા, ભગવાનમાં એની રૂચિ હતી, નિયમોને જીવનમાં બહુ દ્રઢતાથી પાલન કરવા વાળા હતા. અને એની જ સમકક્ષ જ્યારે રાજાઓના મહેલમાં એ સમયમાં જે સ્ત્રીઓ કામ કરતી એ ખાસ કરીને પઢિયાર વંશમાંથી રહેતી, એવા બે ત્રણ વંશના નામ એમાં લખ્યા છે કે જ્યાંની સ્ત્રીઓ રજવાડામાં રાણીની દાસી કે અથવા મિત્ર બનીને રહેતી. અને એવા જ એક પઢિયારની પુત્રી જેનું નામ હતું પાનબાઈ, અને એ ગંગા સતી બે બાળપણથી એક સાથે મોટા થયેલા. મને પાનબાઈ અને ગંગા સતીની ઉંમરમાં કોઈ લાંબો તફાવત કદાચ બે વર્ષ આમ તેમ હોય તો. અને એ બંને સાથે જ ભજન કરે, સાથે સત્સંગ કરે, પણ જ્યારે ગંગા સતીના વિવાહની વાત થઈ, વિવાહ થવા જઈ રહ્યા છે, ત્યારે આ પાનબાઈ ગંગા સતી પાસે આવી અને કીધું કે જો તમારા વિવાહ થશે તો પછી હું સત્સંગ કોની સાથે કરીશ, અને આ ભક્તિનો જે માર્ગ તમે મારી અંદર જે પ્રસ્થાપિત કર્યો છે આ માર્ગ ઉપર હજી હું પૂર્ણ રૂપે સક્ષમ નથી. અને તમે જો જાશો તો આ ભજન આ તો આમય ભાંગવાનું છે. પાનબાઈના વિષયમાં લોકો એવું કહે છે કે પાનબાઈ ગંગા સતીની પુત્રવધુ હતી. આવું તો એક ગુજરાતી ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે અને અન્ય લોકોના મુખે તે આ જ વાત છે, પણ એક હકીકત જે ગ્રંથ જેણે લખ્યો છે, જેણે સત્યનું સંશોધન કર્યું છે, એણે કીધું કે ગંગા સતીને કોઈ પુત્ર હતો જ નહીં. પુત્ર નથી તો પછી વહુ ક્યાંથી આવે? સીધી વાત છે. ગંગા સતીને માત્ર બે કન્યાઓ હતી જેના વંશજો આજે છે, પણ પુત્ર હોવાનો ઉલ્લેખ ક્યાંય મળ્યો નથી, ક્યાંય છે નહીં, અને આ વાત કોઈ જગ્યાએ પ્રમાણિત થતી નથી. તો આ પાનબાઈએ જ્યારે ગંગા સતીને આ વાત કરી તો ગંગા સતી એના પિતાને કીધું કે આ મારી જે સખી છે પાનબાઈ એને તમે વડારણ તરીકે મારી સાથે મોકલો. વડારણ સમજો છો ને, એ દાસી ન કહેવાય, મિત્રના રૂપમાં હોય, પણ એની સેવા કરે બધી, જે રાજકુમારી જે જગ્યાએ વિવાહ કરે એની સેવામાં એ રાગે, એને આ ક્ષત્રિય લોકો વડારણ કહેતા. અને એ વડારણના રૂપમાં પાનબાઈ ગંગા સતી સાથે રાજપરાથી સમઢિયાળા આવ્યા. અને જ્યારે આ સૂચના કળસંગ બાપુના પિતાજીને આપવામાં આવી કે ગંગા સતીની સાથે એક સ્ત્રીને અમે મોકલી રહ્યા છીએ, તો એમણે તે બહુ ખુશીથી એનો સ્વીકાર કર્યો, કાંઈ વાંધો નહીં, અમારી કોઠીએ જારની તાણ નથી. મતલબ કે એક કન્યા જો વધારે આવે અમારા ઘરમાં તો ભગવાનની દયાથી એટલું અન્ન છે કે એને ક્યારેય તાણે પડશે નહીં, આવવા દો, કોઈ વાંધો નહીં. અને આ રીતે ગંગા સતી અને પાનબાઈ રાજપરાથી સમઢિયાળા આવી અને ગંગા સતીએ નિયમપૂર્વક એણે ઘરની અંદર પોતાનું આચરણ સ્થાપિત કર્યું. જેમ કે દરરોજ સવારમાં ઉઠી સ્નાન કરી શુદ્ધ થઈ ભગવાનની સેવા કરે, જપ કરે, સાધના કરે, અને ત્યારબાદ પતિના જમણા પગના અંગૂઠાને ધોઈ અને એનું ચરણામૃત લેવું, આ નિયમ બનાવ્યો એના લગ્નની પહેલી સવારથી. અને આ નિયમ કળસંગ બાપુએ શરીર છોડ્યું એ દિવસ સુધી જળવાઈ રહ્યો. તો એક પ્રશ્ન થાય કે બાપુ ક્યારેક બહાર જાય ત્યારે શું થતું હશે? અને ગમે એમ તો આપણી બુદ્ધિ કળયુગની છે એટલે આપણે એમાં વિચાર તો કરશું, માનો બાપુ બાર ગામ ગયા હોય ત્યારે શું કરવાનું. તો એ સમયે એ બાપુના જમણા પગના અંગૂઠાને જે ચોખા ચડાવતા સવારે, એ ચોખા એક દાબડીમાં ભરીને રાખતા અને એ ચોખાને પ્રસાદના રૂપમાં લઈ, અને એક પણ દિવસ એવો નથી કે આ ચરણામૃત કે આ પ્રસાદ સિવાય એનો દિવસ ગયો હોય ક્યારે. આવી સ્ત્રી ભગવાનને પ્રાપ્ત કરે છે, એ નહીં પતિની સામે વડકા કરતી હોય. સ્પષ્ટ રૂપમાં શ્રીમદ ભાગવતમ કહે છે કે પત્નીએ ક્યારેય પતિને આદેશ ન કરવો જોઈએ. અને આજે ભલે ભૂલથી તે પંખો ચાલુ કરતા આવજો, રસોડામાં પાણી ભરતા આવજો, ભલે તમે આને નથી સમજી રહ્યા, પણ પતિને આદેશ આપવો એનો અર્થ તમે તમારા સૌભાગ્ય ઉપર કલંક લગાડી રહ્યા છો, અપરાધ કરી રહ્યા છો. કારણ કે પતિવ્રતા સ્ત્રી ભગવાનને પોતાના વશમાં કરી શકે છે. જો રામાયણની અંદર અનસુયા, બ્રહ્મા વિષ્ણુ અને શિવને સતીત્વના બળથી 6-6 મહિનાના બાળક બનાવી દીધા, સતી સ્ત્રીનો પ્રભાવ કેટલો હોય છે. અને સતીનો અર્થ પોતાના પતિ સિવાય જીવનમાં એ બીજા કોઈ પુરુષનો વિચાર નથી કરતી. કારણ અનસુયાજી સીતાજીને કહે છે કે યદિ કોઈ સ્ત્રી થોડા ક્ષણના સુખ માટે થઈ અને આ જગતમાં કોઈ અન્ય પુરુષનો વિચાર મનની અંદર કરે છે અથવા અન્ય પુરુષની સંગતિ કરે છે, 7 જન્મ સુધી રવરવ નરકમાં જાય છે. રામાયણમાં લખ્યું છે. અને 7 જન્મ સુધી યુવાન વયમાં વિધવા થાય છે, જે પતિવ્રત ધર્મનું પાલન નથી કરતી એ સ્ત્રીની વાત અનસુયાજી માતા સીતાને આ ઉપદેશ આપે છે. નારી ધર્મ રામાયણ રામચરિત માનસ ગોસ્વામીજીએ લખ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે સતીત્વના બળ આગળ ભગવાન ઝૂકે છે. અને આજની સ્ત્રીઓનું સૌથી મોટું દુર્ભાગ્ય યદિ જો કોઈ હોય તો એ છે, પ્રેમ પતિમાં નથી, આ જગતના અન્ય લોકોમાં રહે છે. પણ કોક એમ કે એ પતિ પ્રેમને લાયક જ ન હોય તો? ગોસ્વામીજીએ કહે છે અનસુયાજીના શબ્દોમાં, વૃદ્ધ હોય, આંધળો હોય, લંગડો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, રોગી હોય, ગમે એવો હોય, પણ પતિ હોય એની સેવા કરવી એ જ સ્ત્રીનો એકમાત્ર ધર્મ છે અને આ જ એની ભક્તિ છે. શાસ્ત્ર તો આ કહે છે, ભલે ગમે એવો પતિ હોય પણ તમારા માટે એ જ ભગવાન છે. અને એવી સ્ત્રી ભગવાનને પ્રાપ્ત કરવાને યોગ્ય છે. આજે હું જોઈ રહ્યો છું ઘણી સ્ત્રીઓ એને એના પતિ એમ કે તમારે મંદિરે નહીં જવાનું, લડાઈ કરીને ઝઘડો કરીને બાધી નહીં તે મંદિરમાં ભગવાનની સામે ઉભી રહે, એ શું સમજે છે? એ ભક્તિને પ્રાપ્ત કરશે? અને માની લો એવી સ્ત્રીઓને પૂછો કે તમે તમારી આટલા વર્ષોની સાધનામાં તમે પ્રાપ્ત શું કર્યું છે? એની પાસે કોઈ ઉત્તર હશે નથી. કારણ કે કેવલ મંદિરોમાં મૂર્તિઓ જોવાથી કઈ પ્રાપ્ત થતું નથી. કારણ કે સ્ત્રી માટે સતીત્વ એક સૌથી ઉત્તમ આભૂષણ છે અને જે સ્ત્રીમાં નથી હોતું એ સ્ત્રી ભક્તિને યોગ્ય નથી. આ સત્ય વાત છે. કારણ કે પતિની અવમાનના કરવા વાળી સ્ત્રી એ ભક્તિની અધિકારી નથી. આ સ્પષ્ટ છે. હાલાકી અનેક સતીઓના ઉદાહરણો શાસ્ત્રોમાં છે કે સતીત્વની સામે ભગવાનને ઝૂકવું પડે છે. એટલે ક્યારેય સ્ત્રીઓએ પોતાના પતિને આદેશ ન કરવો, એ જે કહે છે એને માન્ય કરી લેવું એ જ સ્ત્રીઓનો ધર્મ છે. તો સ્ત્રીઓ કહે છે કે તો હું અમારે ગુલામ જેમ રહેવાનું, આ ગુલામી નથી. તમે જોવો ભારત વર્ષનો ઇતિહાસ અને શાસ્ત્ર કહે છે કે સ્ત્રી જ્યારે નાની હોય માને કન્યા હોય ત્યારે એને પિતાના સંરક્ષણમાં રહેવું જોઈએ, જ્યારે સ્ત્રી યુવાન થાય ત્યારે એના પતિના સંરક્ષણમાં રહે અને જ્યારે સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે એને એના પુત્રના સંરક્ષણમાં રહેવું જોઈએ. સ્ત્રીને એકલા રહેવાનો વિધાન આ શાસ્ત્રોમાં નથી. અને આજે એ સ્ત્રીઓને એકલા જ રખડવું સ્વાભાવિક છે કે એ સ્ત્રીઓ દૂષિત થશે. શ્રીમદ ભગવદ્ ગીતા 1 અધ્યાય અર્જુન કહે છે, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર. ભગવદ્ ગીતા કહે છે કે આ જગતમાં જો સ્ત્રી દૂષિત થશે તો શું થશે? તો કે છે, એ દૂષિત સ્ત્રીથી ઉત્પન્ન થવા વાળું સંતાન કેવું હશે? વર્ણસંકર. અને વર્ણસંકર સંતાનોથી ક્યારે રક્ષાની અપેક્ષા રાખી શકાય? કારણ કે રક્ષક નહીં, એ ભક્ષક જ હોય છે હંમેશા. સ્ત્રી જો દુષ્ટ થઈ એનો અર્થ કે એ ખરાબ સંતાનોને જન્મ આપશે. આ જગતમાં પાપ ફેલાય છે એનું કારણ સ્ત્રીઓની દુષ્ટતા છે. પોતાની કામનાઓથી સંતાનોને જન્મ આપે છે અને એવું કામનાથી ઉત્પન્ન થયેલો બાળક એ મોટો થઈને કામી જ હોય છે અને એ અન્ય સ્ત્રીઓ ઉપર હંમેશા નજર બગાડતો હોય છે. આવા છોકરાઓ પાસે તમે શું અપેક્ષા રાખી શકો છો? કે આ ભક્ત બનશે, આ સુરવીર બનશે, આ દાતાર બનશે. મારા ભક્તો ઘણીવાર કહે, પ્રભુજી લોકો રડે આટલું બધું પણ ભગવાન માટે પૈસા આપતા નથી. અરે, જે આટલી કામનાથી ભરેલો હોય એની પાસે દાતારીની અપેક્ષા રાખી કેવી રીતે? કઈ કે એ કોકને 2 રૂપિયા દાનમાં આપશે? કારણ કે એના માટે મજબૂત હૃદયની જરૂર છે. કોઈ વ્યક્તિ ઉપર અન્યાય થતો હોય અને લોકો ઉભા રહીને જોતા હોય એની રક્ષા ન કરી શકે, કારણ કે આ કામનાથી ઉત્પન્ન થયેલા લોકો, આનાથી શું અપેક્ષા રાખી શકાય કે આ સમાજમાં દુર્બળોની રક્ષા કરશે? અને યા તો ભક્ત, હરેક માતા પિતા ચાહે કે મારો બાળક ભક્ત બનવો જોઈએ, પણ મા બાપને એ નથી સમજ કે આપણામાં સંસ્કારનો છાંટો નથી, આપણો બાળક ભક્ત કેવી રીતે થાય? એમ કૂવામાં હોય તવેડામાં આવે ને. અને એટલે મેઘાણીએ લખ્યું છે એને સ્ત્રીને ઉદ્દેશીને કે હે જનની, જો તું પુત્ર જણતો એવો જણજે, કા ભક્ત, કા સુરવીર અને કા દાતાર, અને નહીતર રહેજે વાંજણી, પણ તું તારું નૂર, તારી ખુમારી ક્યારે ગુમાવીશ નહીં. બીજાની સ્ત્રીઓ ઉપર કુદ્રષ્ટિ કરીને ઘરે આવે અને આવા બાળકનું પાલન કરવામાં આપણે આપણા ધનનો ખર્ચ કરતા હોય, આનાથી મોટા દુર્ભાગ્યશાળી મા બાપ આ જગતમાં કોણ હોય બીજા? અને આજની સ્ત્રીઓ એકલા ફિલ્મો જોવા જવું, એકલા શોપિંગ કરવા જવું, પતિ ઘરેથી ઓફિસે જાય, ટીવીમાં એવા પુરુષોનું દર્શન કરવું જે ચરિત્રહીન હોય છે, આવી સ્ત્રીઓ પાસેથી સતીની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આવું જયારે મેં એકવાર કીધું પ્રવચનમાં તો અમુક માતાજી કે, પ્રભુજી આ નિયમો કઈ કળિયુગમાં હાલે એવા નથી, આટલા બધા નિયમ હે ને, આમાં સતી કેમ થવું? અને તમે જે ટીવીની વાત કરો છો એમાં તો બિલકુલ નહીં હાલે. તો મેં કીધું કે અમારા ગુરુ મહારાજ કહે છે કળિયુગમાં પતિને નડવું નહીં ને, એ જ સતી છે જે પોતાના પતિ નડતી નથી. બસ પતિ ભજન કરતા હોય અને એને ના ન પાડે એ સતી. કમસે કમ આ સતી માટે ઠીક છે આટલું. પણ ગંગા સતી એ તો વાસ્તવિક સતી હતા ને, ખાલી કહેવા ખાતર નહીં. અને એ ગંગા સતીએ આ નિયમ બનાવ્યો કે ક્યારેય પતિની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, પતિની સામે નહીં બોલે, જે પતિ કહેશે એનું પાલન કરશે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આજે ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા મંદિરો છે, એક સારી વાત છે, પણ સ્ત્રીઓ આ મંદિરોમાં જવા માટે પતિને તે ઝઘડો કરીને લાત મારીને ઉપડે મંદિરમાં. પતિને છોડીને તમે ક્યારેય ભગવાન સુધી જઈ શકવાના? કારણ કે તમારો રસ્તો જ પતિથી ખુલે છે. અને એટલા માટે ગંગા સતી આ નિયમ જીવન પર્યંત જાળવી રાખ્યો કે જ્યાં સુધી પતિનું ચરણામૃત, પતિના ચરણનો પ્રસાદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ભોજન કરતા નહીં. અને આવી રીતે સુખી દાંપત્ય જીવન. અને પાનભાઈ રસોઈ તો ગંગા સતી જ બનાવતા અને ઘરના અન્ય કામોમાં આ પાનભાઈ એમને મદદ કરતા અને બાકીના સમયમાં એ બે સત્સંગ કરે છે. એક તો પતિ ભક્તના રૂપમાં મળવો એ સૌથી મોટું સૌભાગ્ય છે, પણ આ વાત કદાચ અત્યારે લાગુ નહીં પાડી શકાય કારણ કે ભક્તો એટલા બાંધે છે. એમ આપણને એમ થાય કે ભગત ભગતને ભેગા કરવી, એમ તો એનો ઉપાડો મોટો હોય બીજા કરે, કારણ કે આમ પાકા નહીં ને. કહેવાનું તાત્પર્ય કે વિવાહમાં, કોઈ સ્ત્રીના વિવાહમાં યદી એને પતિ જો ભક્ત મળી જાય તો સમજી લો કે આખી દુનિયાનું સુખ એને પ્રાપ્ત થઈ ગયું છે. કારણ કે પતિ જો ભક્ત છે તો ફાયદા કેટલા છે જાણો? એક તો પતિ જે ભક્તિ કરે એનું 50% એમના મળે પત્નીને, અને પત્ની જે પાપ કરે એનો 50% પાપ એ પતિ ભોગવે. હસવાની વાત નથી, આ શાસ્ત્રનો નિયમ છે. અને માની લો એ સ્ત્રી પોતાના પતિમાં પૂર્ણ આસક્ત થઈ જાય તો મર્યા પછી એને ભગવાનનું ધામ મળે, ભલે ભક્તિ ન કરે તોય. કેવલ પતિમાં આસક્ત થાય, આવડાનું શું છે હામે, જોઈ પત્નીમાં આસક્ત થાય તો બીજા જન્મમાં સ્ત્રીનું શરીર મળશે. જો સ્ત્રીઓની આસક્તિ લાગશે તો એની આસક્તિ પાપ ગણવામાં આવે છે, આના નિયમ છે. અને એટલા માટે એક સ્ત્રીનું એ સૌભાગ્ય રહે છે કે એને જીવનમાં જો પતિ ભક્તના રૂપમાં મળે તો આ પૃથ્વી ઉપરની સૌથી સુખી સ્ત્રી એ છે. પણ જો એને સૌભાગ્યનો લાભ લેતા આવડે તો, કારણ કે અમુક લોકો નરક જેવા ઘરને સ્વર્ગ બનાવે અને અમુક સ્વર્ગ જેવું હોય ને તો એ આવે એટલે નરક થઈ જાય. એ સ્ત્રીના હાથમાં છે ઘરને પ્રગતિના પથ ઉપર લઈ જવું કે અધોગતિ ઉપર. કળસંગ બાપુ ભક્ત તો હતા અને લગ્ન થતા પહેલા જ એની પાસે અનેક સિદ્ધિઓ આવી ગઈ હતી એના ગુરુની કૃપાથી. પણ ગંગા સતીએ કીધું કે આ સિદ્ધિનું પ્રદર્શન જીવનમાં ક્યારેય કરવું, જો પતિ અને પત્ની બે સમાન લેવલના ભક્ત બન્યા છે. ગંગા સતીને તે વિવાહ થયા અમુક સમય પછી ભજન વધતું ગયું, પરિપક્વતા આવતી ગઈ ભજનમાં અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. પણ એક પણ ઇતિહાસ એવો નથી કે ગંગા સતીએ ક્યાંય ચમત્કાર બતાવ્યો હોય. ક્યારે કળસંગ બાપુ ક્યારેક ક્યારેક કરી નાખતા, કારણ કે દયાળુ બહુ નહીં એમ, બાપુ ખૂબ દયાળુ હતા, તે ક્યારેક ક્યારેક ચમત્કારો એમથી થઈ જતા. એકવાર 4-5 હરિજનો મરેલી ગાયને ઉપાડીને આવતા હતા અને કહલસંગ બાપુ નદીએ સ્નાન કરીને આવી રહ્યા હતા અને એને જોયું કે આ તો ગાય માતાને લઈ જઈ રહ્યા છે. એને કીધું નીચે મૂકો ગાયને, અને ગાયને સજીવન કરી. અને બાપુએ ઓલાને કીધું આ વાત કોઈને કહેતા નહીં. અને અમે ક્ષત્રિય હતા, ઓલાએ કોઈને કીધી નહીં, પણ છતાં આ વાત ફેલાતા સમય ન લાગ્યો કે બાપુએ એક ગાયને સજીવન કરી છે અને એની ખ્યાતિ ઓર વધવા માંડી, પ્રખ્યાતિ થઈ. અને ગંગા સતી જ્યારે એ ઘરે આવ્યા ત્યારે ગંગા સતીએ ફરીને કીધું, કારણ કે પત્નીનું એક ઈ કર્તવ્ય હોય છે કે પતિ યદિ પતનના માર્ગ ઉપર સ્થિર થાય ત્યારે એ પતિને ત્યાંથી પાછો વાળવો, આ એક પત્નીનું કર્તવ્ય છે. ગંગા સતીએ કીધું કે તમે આવા આ ચમત્કાર ન કરવા જોઈએ તમારે, હે ને, કારણ કે લોકો પૂજશે અને અહંકાર વધશે. અહંકારનું જો એક બીજ હૃદયમાં આવી ગયું તો આપણા લક્ષ્યથી આપણે ભટકી જશું. એક પત્ની, હા, પત્ની પતિને સલાહ આપી શકે, આદેશ ન આપી શકે ક્યારેય. દ્રૌપદીએ મહાભારતમાં અને ભાગવતના પ્રારંભમાં છે અર્જુનને સલાહ આપી, અર્જુન આ અશ્વત્થામા જે છે એ તમારા ગુરુનો પુત્ર છે, તમારા ગુરુ જ એના પુત્રના રૂપમાં તમારી સામે ઉભા છે. જે વ્યક્તિના 5 પુત્રોની હત્યા થઈ હતી એ મારવા વાળા વ્યક્તિને દ્રૌપદી શું કહે છે, અર્જુન તમે આને ક્ષમા કરી દો કારણ આ તમારા ગુરુનો પુત્ર છે, અને જો તમે આને મારશો તો આજે જેમ હું મારા પુત્ર માટે રડું છું ને આ એના પુત્ર માટે રોતી હશે એની માતા. અને હું નથી ચાહતી કે અશ્વત્થામાની માતા આવી રીતે મારી જેમ રડે એના પુત્રના મૃત્યુ ઉપર. અને એક તો આ બ્રાહ્મણ છે, ઉપરથી તમારા ગુરુનો પુત્ર છે, તમારે આને વધ ન કરવો, છોડો આને જલ્દી. તમે જુઓ અશ્વત્થામાનો વધ યદિ કરે તો અર્જુનને પાપ લાગે છે, કારણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મબંધુ ન હંતવ્યમ, બ્રહ્મબંધુ માને બ્રાહ્મણ હોવા છતાં પાપ કરતો હોય પણ એને ક્યારેય મારવો જોઈએ નહીં. ભગવાને અર્જુનને કીધું અને દ્રૌપદીએ અર્જુનને પાપ કરતા રોકી દીધા. એક પત્ની અને દ્રૌપદીએ આદેશના રૂપમાં નહીં, વિનમ્રતાથી નિવેદન કર્યું કે તમારી જેવા રાજપુરુષને આ શોભાયમાન નથી. અને ગંગા સતી જ કહે છે, નિવેદન કરે છે પોતાના પતિને કે ચમત્કાર બતાવવા એ ભક્તિના નાશ માટે સૌથી પહેલું પગથિયું છે. અને કળસંગ બાપુએ કીધું, હું કોઈ ચમત્કાર કરવા નથી માંગતો, પણ મને કોઈ જીવ ઉપર દયા આવે ત્યારે મારાથી આ થઈ જાય. પણ છતાં એ બહુ કંટ્રોલ રાખતા તોય ક્યાંક ક્યાંક થઈ જતો. પણ ગંગા સતીએ જીવનમાં ક્યારેય ચમત્કાર ન કર્યો કોઈ દિવસ. અને આ રીતે કળસંગ બાપુ ધીરે 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 ભક્તિમાં પૂર્ણતાને પ્રાપ્ત કરી ગયા. એમના ઘણા શિષ્યોય બન્યા અને એમના જીવનના એવા ઘણા પ્રસંગો છે. એકવાર એમણે જીવનમાં બે ગાય સજીવન કરી હતી, એક તો આજે મેં પ્રસંગ તમને કીધો. અને એકવાર આવી સમટિયાળાની અંદર જે ચોરો હતો, અને આપણને ખબર છે ચોરે કોણ બેહે, નવરી બજાર છે ને, જેમ બિગ બજાર હોય એમ એક નવરી બજાર હોય, ઈ ચોરે બેઠી હોય. તો બરાબર સંજોગ જોવો, ઈ ચોરેથી નદી દેખાય, નદીથી આવતા જતા લોકો દેખાય. અને બન્યું એવું કે કળસંગ બાપુ નદીએથી સ્નાન કરીને આવી રહ્યા હતા અને ચોરેથી એક વ્યક્તિએ જોયું કે બાપુ સ્નાન કરીને આવે છે. આ બાજુ એક મરેલી ગાયને લઈને અમુક હરિજનો આવી રહ્યા હતા નદી તરફ. એટલે બાપુ જેમ સાંભળે એમ એક વ્યક્તિ ત્યાંથી બોલ્યો કે આજ આપણે જોઈ લેવી કે જો આ ભગત સાચો હોય ગાયને હમણાં જીવતી કરશે. એને એક ચેલેન્જ આપી અને ગમે એમ તો એક ક્ષત્રિય લો, બાપુ થોડાક ઉગડ્યા. જ્યારે એને સાંભળ્યું તો એના મનમાં વિચાર આવ્યો કે જો હું ગાયને સજીવન નહીં કરું તો મારી ભક્તિ અને મારા ભગવાન ઉપર કલંક લાગશે. એટલે એને ગાયને સજીવન કરી અને બધાએ જોયું. પછી તો ઓલા એટલા લજ્જિત થયા નવરી બજાર નો સામે આવીએ ક્યાં ક્ષમા માગવાનો વેત ન રહ્યો પછી. અને બાપુ આવ્યા ઘરે. આ એમના જીવનનો છેલ્લો પ્રસંગ છે. ઘરે આવ્યા એટલે ગંગા સતીને કીધું કે આજે ફરીથી આવી ઘટના બની. ગંગા સતીને કોઈ આશ્ચર્ય ન થયું, પણ ગંગા સતીએ કીધું તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે, કારણ કે તમે વર્ષો પહેલા ગાય જીવાડી હતી. એટલા માટે કારણ કે તમારા હૃદયમાં દયા હતી અને આજે તમે ગાય જીવિત કરી છે. એક વ્યક્તિએ તમને ચેલેન્જ મતલબ તમને આવાહન કર્યું અને એની વાત સાંભળી અને તમારા હૃદયમાં અહંકારનો એક અંકુર ફૂટી ગયો છે જે ભક્તિ માટે ઠીક નથી, આનું પ્રાયશ્ચિત કરવું પડશે. ત્યારે કળસંગ બાપુએ કીધું કે હું સમજુ છું કે આ કાર્ય કરવાનો પ્રાયશ્ચિત શું છે, મારા દેહનો ત્યાગ કરવો પડશે, મારે હું શરીર છોડીશ. પોતાના પતિ મરવાના છે. આશ્ચર્ય ન થયું ગંગા સતીને, કારણ વિચાર કરો એ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી અને તત્વજ્ઞાન કેટલું છે. એને એ સમજે છે કે ભક્તિ માર્ગની અંદર સિદ્ધિ પ્રાપ્ત થયા પછી એ સિદ્ધિનો ઉપયોગ યદિ કોઈ આ જગતમાં કરે તો એનું એક જ પ્રાયશ્ચિત છે કે એને એના શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ. અને કળસંગ બાપુ રેડી થયા. એણે એક તારીખ સમય નક્કી કર્યું અને કીધું કે એ ક્યાં સમાધિ લેશે, કારણ કે જ્યારે ભજનમાં પરિપક્વતા આવી કળસંગ બાપુ અને ગંગા સતી બંનેને, ત્યારે એણે પોતાના ઘરને છોડી અને ખેતરમાં નિવાસ કરવા આવ્યા હતા, જેણે એક લીમડો વાવ્યો હતો જે આજે છે અને એક હનુમાનજીની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી અને ભગવાન રામ એ આજે છે. અને એક હરિજન સાધુ ભૂધરદાસ એમની પાસે આવતા, અને ગંગા સતી પાનબાઈ અને આ ત્રણેય જ્યાં રહેતા, ભૂધરદાસ એ લોકો જે કાંઈ ભજનો ગાતા એને લખતા, અને લખતા લખતા એક બહુ મોટો ગ્રંથ બનાવ્યો. પણ બન્યું એવું કે નદીમાં પૂર આવ્યું અને હરિજનવાસ જે બાજુ હતો એ આખું તણાઈ ગયું અને એ ગ્રંથ એમાં નષ્ટ થઈ ગયો. તો આ રીતે એ જે ખેતરમાં રહેતા હતા ત્યાં જ એમણે સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. નિયત સમયે સમાધિ જ્યારે એને આપવાની હતી, એણે કીધું કે મારું શરીર છૂટે પછી મને અગ્નિ સંસ્કાર નહીં આપતા, મને સમાધિ આપજો. પણ અને કીધું સમાધિ કોણ આપશે, તો કે રાજપ્રાના જે ક્ષત્રિયો છે એ અહીંયા આવશે અને એ મને સમાધિ આપશે. પણ બન્યું એવું કે ઓલા લોકોને આવતા થોડીક વાર લાગી, અને આ બાજુ જે સમઢિયાળાના ક્ષત્રિયો હતા એણે નક્કી કર્યું કે નહીં, આને અગ્નિદાહ જ દેવો જોઈએ. અને ચિતા ઉપર શરીરને રાખ્યું, અગ્નિ પ્રગટાવી, પણ અગ્નિ પ્રગટાવી અને જોયું અગ્નિ આખા શરીરને બાળે છે પણ જમણી ભુજાને બાળતી નથી. ઓલા વારંવાર ચિતામાંથી ભુજા ઉડી અને બહાર પડી, ફરીથી ઉપાડીને અંદર મૂકી, પણ અગ્નિદેવ કળસંગ બાપુની જમણી ભુજાનો સ્વીકાર નથી કરતા. બહુ વખત જ્યારે આવું કર્યું ત્યારે આ રાજપરાના જે ક્ષત્રિયો હતા એ પહોંચ્યા અને એમણે કીધું કે જ્યારે બાપુનો છેલ્લો આદેશ હતો કે મને અગ્નિદાહ નહીં સમાધિ આપવામાં આવે, તો શા માટે તમે એને ચિતા ઉપર સુવડાવ્યા? તો કે હવે એ તો અમારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે એક કામ કરો, આ જમણો હાથ જે છે એને સમાધિ આપો. અને ત્યાર પછી એ જ સ્થાન ઉપર એમના જે જમણી ભુજા છે, જમણો હાથ, એને સમાધિ આપવામાં આવી, જે સમાધિ આજે વિદ્યમાન છે. તમે સમઢિયાળા જાઓ તો દર્શન કરી શકો છો એના, અને એ સમાધિ આજે છે ત્યાં. મૃત્યુ જ્યારે થવાનો, તો મને શરીર છોડવાના થોડા સમય પહેલા જે છેલ્લો વાર્તાલાપ ગંગા સતી અને ભગત બાપુ વચ્ચે જે થયો, એ વાર્તાલાપ બહુ વિચારણીય છે. એણે કીધું કે હું ભજનમાં પૂર્ણતા પામી ચૂક્યો છું, તો ગંગા સતીએ કીધું કે પૂર્ણતા તો મેં પ્રાપ્ત કરી લીધી છે, તો હું તમારી સાથે શરીર છોડી દઉં, સમાધિ લઉં છું. કળસંગ બાપુ ના પાડે છે, અને ના પાડવાનું કારણ પાનબાઈ કે આપણે બે તો આપણા લક્ષ્યને સિદ્ધ કરી લીધું, પણ આપણી સાથે જેણે જીવન સમર્પિત કર્યું છે એ પાનબાઈ, એને હજી ભક્તિમાં પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ. એ સ્ત્રી જેણે પોતાના પિતાનું ઘર છોડી આજીવન આપની સેવા કરી કેવળ એ આશાથી કે એ ભક્તિમાં પૂર્ણતાને પ્રાપ્ત કરશે. આજ સુધી એણે આપણો સાથ નથી છોડ્યો, અને એટલા માટે તમે ત્યાં સુધી અહીંયા રહેશો કે જ્યાં સુધી પાનબાઈ પૂર્ણતાને પ્રાપ્ત ન કરે, અને એ જ્યારે ભક્તિમાં ભગવત પ્રાપ્તિ કરી લે ત્યાર પછી તમે શરીર છોડી શકો છો. અને આવી રીતે પાનબાઈ અને ગંગા સતી બે વધ્યા. હવે કળસંગ બાપુને સમાધિ અપાઈ ગઈ, પણ એ સમયમાં ટેલિફોન તો હતા નહીં કે બધા લોકોને જાણ કરી શકાય. જેને જેને પત્ર પહોંચતા ગયા બધા લોકો, એમાં જ એમની મોટી દીકરી હતી એ જ્યારે આવી રહ્યા હતા, તો એને ધોળા સ્ટેશન ઉતરી, હવે એ સમયમાં રેલવે ચાલુ થઈ ચૂકી હતી, તો કળસંગ બાપુના જે મોટા પુત્રી છે એ ટ્રેનમાં ધોળા સ્ટેશને ઉતરી અને ચાલતા ત્યાંથી સમઢિયાળા આવી રહ્યા હતા. તો બન્યું એવું કે જે ખેતરમાં એને ખબર નહોતી, એટલે પત્રમાં જાણ થઈ હતી કે મારા પિતા શરીર છોડી ચૂક્યા છે, અને એનો નાનો એવો પુત્ર હતો સાથે, ઈ બે ચાલતા ચાલતા આવે છે, અને એમાં એને જોયું કે કળસંગ બાપુ એના ખેતરમાં ફરી રહ્યા છે. અને એની પુત્રીના મનમાં વિચાર થયો કે આ કોઈકે ધક્કો ખવડાવવા હાટું ખોટો કાગળ મને લખ્યો છે. તો કળસંગ બાપુએ એમનો જે ભાણે જ હતો એને ખાવા માટે કઈક વસ્તુ આપી હાથમાં. હવે એ શું હતું એ મને ખબર નથી, પણ એના ખેતરમાંથી કઈક છોડવો તોડી અને એને હાથમાં આપ્યો. અને એ લોકો જયારે ઘરે આવ્યા તો ગામમાં ઘરે આવીને જોયું તો વાતાવરણ એ હતું કે બધા લોકો શોકના વસ્ત્રમાં હતા. ગંગા સતીને કોઈ શોક નહોતો, કારણ કે એ તો પૂર્ણતાને પામી ગયેલા છે. અને એ તો લોક વ્યવહારમાં જ્યાં બેસવું પડે ત્યાં બેસે, લોકોની હારે વાતચીત કરવી પડે ત્યાં વાતચીત કરે, અને બાકીનો સમય પૂર્ણ ભગવાનની સેવામાં વ્યતીત કરતા, કોઈ શોક નહોતો. અને આવી રીતે એની પુત્રીએ જ્યારે આ વાત કરી તો બધા લોકોને આશ્ચર્ય એટલું બધું થયું નહીં, કારણ કે બધા લોકો જાણતા હતા કે કળસંગ બાપુ એક સિદ્ધ ભક્ત હતા, કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. અને ત્યાર પછી એમના ગામનો જ એક બીજો ભરવાડ જેમનો શિષ્ય હતો એ કઈક બહાર ગામ ગયેલો, અને એ જ્યારે આવ્યો તો એણે તે બાપુને ફરતા જોયા, વાતચીત કરી. અને ગામમાં જ્યારે આવ્યો ત્યારે એણે કીધું કે મેં એને જોયા છે, મેં એનો સાક્ષાત્કાર કર્યો છે. અને આ જે કહેવા વાળા લોકો છે એમાંથી અમુક લોકો અને એના પુત્રો આજે તે હયાત છે. એટલે એવું નથી કે કોઈ અસત્ય વાત છે કે આપણા મગજમાં બેહેવું નથી, આ એવા પ્રમાણિત લોકો પાસેથી આવેલી આ કથાઓ છે. અને આવી રીતે એક પ્રશ્ન મનમાં થાય, શું મરી ગયા પછી કોઈ વ્યક્તિ આવી શકે છે? હા, પ્રભુપાદજી કહેતા વૈષ્ણવો ક્યારેય મરતા, ભગવાનના ભક્તનું ક્યારેય મૃત્યુ થતું, કારણ કે એ સમાધિમાંથી તે અવાજ આપો ને ત્યાંથી બહાર નીકળે. કારણ કે આ સંસ્થા જેણે સ્થાપિત કરી છે એના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદ 1959 થી લઈ અને 1965 સુધી જ્યાં એ રાધા દામોદર મંદિરમાં 12 વર્ષ રહ્યા હતા વૃંદાવનની અંદર, અને પ્રભુપાદજી તે એક દિવસ પોતાની રૂમમાં બેઠા હતા. અને એની રૂમ એવી રીતે હતી કે જ્યાંથી આ જ પરંપરાના આદિ સંસ્થાપક શ્રી રૂપ ગોસ્વામીની સમાધિ સામે દેખાય બારીમાંથી સીધી. જે ભક્તો અમારી સાથે યાત્રામાં આવવાના છે આ દિવાળીએ વૃંદાવન, એ લોકો આ દર્શન કરી શકશે કે રાધા દામોદર મંદિર આજે છે, પ્રભુપાદજીનો એ રૂમ છે કે જ્યાંથી રૂપ ગોસ્વામીની સમાધિને જોઈ શકતા હતા. અને રાત્રે બેઠા બેઠા પ્રભુપાદજી વિચાર કરે છે, પ્રાર્થના કરતા હતા રૂપ ગોસ્વામીને કે મારી ઉંમર હવે 70 વર્ષ થવા આવી છે, ક્યારે મારું શરીર છૂટી જાય એનું નક્કી નથી, અને હજી સુધી હું મારા ગુરુના આદેશનું પાલન કરી શક્યો નથી. જુઓ આશ્ચર્યની ઘટના, એ સમાધિમાંથી રૂપ ગોસ્વામી પ્રગટ થયા અને પ્રભુપાદજીની રૂમમાં આવીને આશીર્વાદ આપ્યા કે તું જે વ્યક્તિ છો જે ચૈતન્ય મહાપ્રભુના આંદોલનને આખા વિશ્વની અંદર ફેલાવી શકે. અને ઉંમર ભલે 70 વર્ષ થઈ ગઈ પણ મારા આશીર્વાદ છે તું સફળ થાય. 1965 પ્રભુપાદજી અમેરિકા ગયા ત્યારે એની પોતાની ઉંમર 70 વર્ષ હતી. જે 70 વર્ષે આપણા વૃદ્ધો કાંઈ નથી કરતા, એ સમયે એક બંગાળી ભક્ત જહાજમાં બેસીને અમેરિકા પહોંચ્યા અને ત્યાં જઈ એણે આ કૃષ્ણ ભક્તિનો પાયો નાખ્યો, જે કૃષ્ણ ભક્તિ આજે આખા વિશ્વમાં ફેલાયેલી છે. અને આજે તમે કથા સાંભળી રહ્યા છો ને અહીંયા, ઈ જ વૃક્ષની એક શાખા છે જે પ્રચાર ઈ અમેરિકાના ન્યુયોર્ક થી લઈ અને સુરત સુધી પહોંચ્યો, અને આપણે તે ઈ જ પ્રચારમાં ઈ જ સ્થાનમાં કથા શ્રવણ કરી રહ્યા છે, એ પ્રભુપાદજીની કૃપા છે. મારું કહેવાનું તાત્પર્ય છે, એક શુદ્ધ ભક્તમાં એ તાકાત હોય છે કે એ સમાધિમાં રહેલા શુદ્ધ ભક્તોને તે પોતાની સામે પ્રગટ કરાવી શકે છે. પ્રભુપાદજીએ રૂપ ગોસ્વામીને પ્રગટ કરાવ્યા, એમી સમઢિયાળાના જે પ્રખર ભક્તો હતા બીજા, એમણે કળસંગ બાપુને પોતાની દ્રષ્ટિથી જોયા. અને જોયા એવું નથી, આજે જેના હૃદયમાં શુદ્ધ ભક્તિ છે અને જો લોકો સમઢિયાળા જાય અને સમાધિના સમાધિને સ્પર્શ કરે ને એને ગંગા સતી આજે ભજન સંભળાવે છે. ખાલી પ્યોરિટી તમારા હૃદયની હોવી જોઈએ, કપટી લોકોનો આ કામ નથી. જેના હૃદયમાં કપટ છે એના માટે આ ગુજરાતમાં એવા અનેક લોકો છે જેણે ગંગા સતીની સમાધિમાંથી ડાયરેક્ટ આ ભજનો સાંભળ્યા છે. લોકો સાંભળી શકે, શુદ્ધતા જરૂરી છે હૃદયમાં. કારણ કે ભક્ત ક્યારેય મરતો નથી, એ હંમેશા માટે રહે છે. કારણ કે ભક્ત આ ભૌતિક શરીરને છોડી અને પછી એ સચ્ચિદાનંદ શરીરને પ્રાપ્ત કરે છે, શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને ઓલ યુનિવર્સ બ્રહ્માંડમાં એ ક્યાંય પણ જઈ શકે છે, કોઈની પણ પાસે આવી શકે છે. એટલે એવું માનવાની જરૂર નથી કે ઓહો ગંગા સતી હોત ત્યારે આપણે હોત તો આપણે તો ખેતર જ ખેડતા હોત. ચોદા કહળસંગ બાપુનું ગંગા સતી હતા તે આજુબાજુ બીજા ગામ નહોતા, આપણા હતા જ ને, આપણા ક્યાં આગાશ ન્યાથી, પણ આપણા ભાભલાવ ગયા એને ખેડવી તી ખેડે જ રાખ્યું ને. તોય પ્રભુપાદજીની કૃપા છે કે આપણું સૌભાગ્ય છે કે આપણને આ ધારા પ્રાપ્ત થઈ છે. કહેવાનું તાત્પર્ય છે ભક્તો કે મહાન ભક્તોની કૃપા કોઈ દિવસ જાતી નથી, બસ લેવાની આપણી ઈચ્છા હોવી જોઈએ. અમને ઇસ્કોનમાં ઘણા ભક્તો કે આપણે થોડાક વહેલા જન્માવત ને તો પ્રભુપાદજીને જોઈએ કે, અને જો પ્રભુપાદજીને જોવે જ ને તો તેમ માળા ન કરે છે. એ તો આજ નથી એટલે એટલી વેલ્યુ સમજાય છે. બાકી હતા તેદી તો તેદી દુનિયા તો હતી જ, આ દુનિયા ઉપર લોકોય હતા, પણ ત્યારે નથી સમજાતું. કારણ કે જે વધારે પડતો મૂર્ખ હોય ને એને તરત લાઈટ ન થાય, કારણ કે અમુકને વયા જાય ને પછી થાય, અમુકને ડીમ હોય એને અમુક જન્મ પછી થાય, અને અમુકને ફ્યુઝ જેને હા ઉડી ગયા છે એને તો હવે નવો નાખે તો મેળ પડે. કારણ કે શુદ્ધ ભક્તોને સમજવા એટલા સરળ હોતા, એવું નહોતું ગંગા સતી હતા ત્યારે એના ગામમાં જેટલા રહેતા હતા એ બધા એને ભક્તના રૂપમાં માની જ લેતા, કારણ કે એ તો આપણી જેવાય ને હોય ને નવરી બજારની ટીમ એ હતા જ, નકર તો ઓલો સોરા વાળો બોલે થે નો, હે પણ એ બોલ્યો કેમ, કારણ કે પ્રસંગ સાબિત કરે છે કે ભક્તોની નિંદા કરવા વાળા લોકો આ જગતમાં છે. પણ એ સત્ય છે કે જેણે જેણે ભક્તોની નિંદા કરી છે એનો તો કુળ સહિત નાશ થઈ ગયો છે. કારણ કે આ લોકો વૈષ્ણવ અપરાધને જાણતા નથી. ભક્તોની કોઈ ડિમાન્ડ નથી હોતી, તમારે ભક્તિ કરવી હોય તો કરો, ન કરવી હોય તો તમારી ઉપર કોઈ ફોર્સ નથી કે તમે માળા જપો જ, તમે અમારા મંદિરોમાં આવો જ, તમે ભગવાનના દર્શન કરો જ, આ કોઈ ફોર્સ નથી તમારી ઉપર. તમારા હૃદયમાં જો ઈચ્છા થાય કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે તો આ માર્ગને સ્વીકારવો પડે, કોઈ ફોર્સ નથી. પણ તમારી ઉપર જો ભક્તો ફોર્સ નથી કરતા તો તમે ભક્તોની નિંદા શા માટે કરો છો? તમારે ભજન કરવું હોય કરો, ન કરવું હોય કાંઈ નહીં, પણ આ નિંદા તમને નહીં તમારા વંશને તે સમાપન કરી દેશે. એટલા માટે ભજન કરવું કે ન કરવું એ આપણો નિર્ણય છે, પણ ભક્તોની નિંદા જીવનમાં ક્યારેય કરવી જોઈએ નહીં. કારણ ભાગવતની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે વૈષ્ણવ અપરાધના વિષયમાં. તમે જાણો છો કે ઉતાનપાદ નામનો એક રાજા હતો, મનુ મહારાજનો પુત્ર, સ્વયંભૂ મનુના પુત્ર હતા ઉતાનપાદ. પાંચ સંતાનો હતા ઉતાનપાદ, પ્રિયવર્ત, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. અને ઉતાનપાદને બે પત્નીઓ હતી, સુરુચિ અને સુનીતિ. એક બહુ માનીતી હતી રાજાને, એક અણમાનીતી હતી. સુરુચિનો પુત્ર એનું નામ ઉત્તમ હતું અને સુનીતિના પુત્ર એનું નામ હતું ધ્રુવ. ધ્રુવને એકવાર પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ અને સુરુચિ એને ધક્કો મારીને કાઢી મૂક્યો. ધ્રુવના મનમાં જિજ્ઞાસા થઈ કે આ પિતા તો મારાય છે તો પછી હું એના ખોળામાં કેમ ન બેસી શકું. ત્યારે સુરુચિ કહે છે કે તારે પિતા તારા છે એ વાત તારી સત્ય છે, પણ આ માં તારી નથી. અને તારે જો આ પિતાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, તપસ્યા કર, ભગવાનને પ્રસન્ન કર અને ભગવાનને કહે કે તને મારો પુત્ર બનાવે, અને ત્યારે તું આ પિતાના ખોળામાં બેસી શકીશ. હવે એ મૂર્ખ સ્ત્રી છે, ભગવાન મળે તો પછી કોઈ એ માગશે કે મારે જન્મ લેવો છે પાછો? ભગવાન મળે તી નો કે હાલો તમારા ધામમાં પછી તો આ બાપાને ખોળો હું એમ. ઓરિજિનલ પિતા જયારે મળે પછી ડુપ્લિકેટને કોણ પૂછવાનું છે ભાઈ? તો ધ્રુવને બહુ ખોટું લાગ્યું. એક બાળક છે 5 વર્ષનો, અને સ્વાભાવિક છે કે એની ઈચ્છા પૂરી ન થઈ, એને હૃદયમાં બહુ દુઃખ લાગ્યું. એટલે એ ધ્રુવ રડતા રડતા એની માતા પાસે ગયો. એને જુઓ, માતાની શિક્ષા પુત્રને શું હોવી જોઈએ. માતાની પાસે ગયો એટલે સુનીતિને પહેલા જ ખબર પડી ગઈ હતી કે મહેલમાં શું ઘટના બની છે. આજની માતા જેવી નહોતી કે હારું તને બાજુવાળાને છોકરાએ માર્યો છે તું બે મારીને આવજે કર. આજની માતા હોય શું શીખવાડે પુત્રને? એ તને બાજુવાળાને છોકરાએ માર્યો છે ને તું કાલે બે મારજે. સુનીતિએ તો ઘણો ઉપદેશ આપ્યો, પણ એમાંથી એક શીખવા લાયક કે ધ્રુવ, સુરુચિએ જે કીધું છે એ સત્ય છે, અને આ સુરુચિ એને ભલે તને કટુ વચન કીધા, પણ તું જીવનમાં ક્યારે એનો દ્વેષ કરતો નહીં. કારણ આ તારા જીવનમાં જે દુઃખ આવ્યું છે ને એ તારા કર્મના કારણે છે. એક 5 વર્ષના બાળકને એની માતા શિક્ષા આપે છે ભાગવત 4th સ્કંદમાં. એ ધ્રુવ, આ જગતમાં કોઈ એક જીવ બીજા જીવને દુઃખ નથી આપતો, પ્રત્યેક જીવોના દુઃખનું કારણ એ જીવ પોતે જ છે, એના કર્મ છે. આપણે એમ કહેવી કે મને મારા સસરાવાળા હેરાન કરે ને, મને ઓલા હેરાન કરે ને, કોઈ કોઈને આ જગતમાં હેરાન નથી કરતું. જે કાંઈ દુઃખ આપણા જીવનમાં આવે છે એ આપણા જ કર્મનું ફળ હોય છે. કેમ આપણને ઈદ પતિના રૂપમાં ભટકાણા, હારાની કમી હતી બીજી દુનિયામાં, ઈદ કેમ આવ્યા? કારણ કે એ આપણું કર્મ છે, આપણું કર્મ જ આપણા પતિના રૂપમાં આવે છે. આપણે કેવી, અરે અમારો છોકરો આટલો નાલાયક કેમ થયો? કેમ? કારણ કે એ આપણું કર્મ જ આપણા પુત્રના રૂપમાં આપણી સામે આવે છે. આપણે જે પરિવારમાં છીએ, મારું પરિવાર આવું કેમ છે? કારણ કે આપણું કર્મ જ આપણા પરિવારના રૂપમાં સામે આવે છે. અને આ સૃષ્ટિનો નિયમ છે કે ભગવાન એકબીજા જીવો દ્વારા એકબીજાના કર્મનો ભોગ કરાવે છે. બોલો, 5 વર્ષના બાળકને એની માતા શીખવાડે છે, અને આજની હોય તો હે ને કાલની તો વાટે ન જવે, જા અત્યારે ને અત્યારે મારીને આવ્યો ને પાછો. મૂર્ખ સંસ્કાર કેવી રીતે બાળકને આપવાને એ બુદ્ધિ નથી રહી આજે. સુનીતિએ કીધું કે જો તારે ખરેખર તારા પિતાના ખોળામાં બેસવું હોય તો સુરુચિએ જે કીધું છે ને એ કરતું. 5 વર્ષના બાળકને જંગલમાં મોકલી દીધું એની માતાએ, અને પછી ધ્રુવ ગયા જંગલમાં. 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. શું કામ? કારણ કે વચ્ચે એક ઘટના બની હતી, એને વચમાં નારદજી મળ્યા. અને નારદજી કીધું, એ ધ્રુવ કઈ બાજુ ઉપડ્યો? તો કે મારી સાવકી માતાએ મને મારા પિતાના ખોળામાં નથી બેસવા દીધું, હવે જંગલમાં જાઉં છું, તપસ્યા કરીશ, ભગવાનને પ્રાપ્ત કરીશ, અને મારે રાજ્ય જોતું છે. નારદજી કે, આવા નાના મોટા ઝઘડા ઘરમાં થયા કરે, એના કારણે કોઈ ઘર છોડીને થોડું વયું જાય. અને રહી વાત તારા પિતાએ તને ખોળામાં, તારો બાપ જે છે ને ઉત્તાનપાદ મારો ચેલો છે, મારો શિષ્ય છે, હાલ કહું ખોળામાં નહીં સિંહાસન ઉપર બેઠાડે તને. ધ્રુવ કે, હવે એ ભીખ મંગું સિંહાસન નથી જોતું, હે ને મારા પિતાનું રાજ્ય છે એવું નહીં, એનો બાપ મનુ મહારાજનું છે એનું નહીં, અને એના બાપ બ્રહ્મા કરતાય મોટું સિંહાસન જોતું છે મારે, હવે જેવું તેવું રાજ્ય નહીં હાલે. નારદ મુનિને થયું કે ક્ષત્રિય બચ્ચો છે અને ચેલો હારો મળ્યો છે. નારદજી પરીક્ષા કરી રહ્યા છે કે ભગવાનને પ્રાપ્ત કરવામાં, ભક્તિ કરવામાં યોગ્ય છે કે નહીં. એને ધિક્કાર છે આજના ગુરુ અને સલાહો ચેલાઓની લાલચમાં કોઈ પણ ચેક કર્યા વગર આ સીધી દીક્ષા આપી ગમે એને. આ થઈ રહ્યું છે, ધર્મની અંદર પાખંડ પ્રવેશ્યું છે, કારણ કે ગુરુ હોય તે નંગ થઈ ગયા છે. એટલા માટે પ્રભુપાદજીએ કીધું, સાચા ગુરુઓની શોધ કરો, પાખંડીઓથી બચો. કારણ કે સહી રસ્તો એ જ બતાવે જેને જોયો હોય. જે કોઈ દી સ્ટેશન ન ગયો હોય એને પૂછો, એટલે સ્ટેશન કેને પર જવાય? તો ઈદ આપણને કોઝવે મોકલે. જેને જોયું નથી એને તમે પૂછશો તો એ રસ્તો કેવી રીતે બતાવે? નારદજીએ કીધું, તે ભગવાનને જોયા છે? ધ્રુવ કે જોયા નથી, પણ ગોતવાથી શું નહીં મળે? ભગવાન મળશે. નારદ કે એટલું સરળ નથી ધ્રુવ. પણ ધ્રુવ પરીક્ષામાં પાસ થયા એટલે નારદજીએ કીધું, અહીંયાથી ઉત્તર દિશામાં ભયો જા, ત્યાં મધુવન નામની એક જગ્યા છે જ્યાં યમુના નદી વહે છે, યમુનામાં સ્નાન કરી અને તું ધ્યાન કરજે. પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું અને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આનું ધ્યાન કરજે. નારદજીના આશીર્વાદ લઈ, કારણ કે આ જગતમાં ગુરુના આશીર્વાદ વગર અને ગુરુની કૃપા વગર ભગવાન ક્યારેય મળતા નથી. ધ્રુવ નહીં તે નારદજી આશીર્વાદ આપ્યા અને એ મધુવનમાં 6 મહિનાની તપસ્યા. પણ એવું તપ ન ભૂતો ન ભવિષ્યતિ. આપણા બાળકો 5 વર્ષના થાય સરખું બોલતા ન હોય, એ 5 વર્ષની ઉંમરમાં 6 મહિનાની તપસ્યા ધ્રુવે ભગવાનને પ્રસન્ન કર્યા. 6ઠા મહિનાની તપસ્યા તો આખા બ્રહ્માંડની અંદર હવાનું અલન ચલન બંધ કરી દીધું અને બધા દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કઈ કરો ન કર, તમારી સૃષ્ટિનો હમણાં સફા ચટ બોલી જવાનો છે. બ્રહ્માજીએ કે હાલો ભગવાન પાસે. ભગવાનને બ્રહ્માજીએ કીધું, જલ્દી પ્રગટ થાવ, નકર તમારી સૃષ્ટિ હતી ન હતી થઈ જાહે. એમ કોણ તપસ્યા કરે છે? આ વાયુ હવા બંધ કરી દીધી આખા બ્રહ્માંડમાં. ભગવાને કીધું, એ તો મારો એક નાનો એવો ભક્ત છે, ખાલી 5 વર્ષમાં છે. ભગવાનના ભક્તોની મહિમા જુઓ. 5 વર્ષની ઉંમર છે તો શું છે, આખા બ્રહ્માંડને દબાવી દીધું. અને ભાગવતમાં સુખદેવજી કહે છે કે ધ્રુવે જયારે એનો અંગૂઠો પૃથ્વીને સ્પર્શ કરાવ્યો ને, પૃથ્વી ચપટી થઈ. જોવો એનું તેજ, 6 મહિનાની તપસ્યા અને ભગવાન પ્રગટ થયા ધ્રુવની સામે. ભગવાન પોતાનું વાહન લઈને આવ્યા હતા ગરુડજી, અને ગરુડ ઉપર સવાર થઈને ભગવાન જયારે હરિ અવતાર લીધો ભગવાને ધ્રુવ માટે, ભગવાન હરિના રૂપમાં પ્રગટ થયા અને ભગવાને કીધું, ધ્રુવ તારી તપસ્યા પૂર્ણ થઈશ, તું માગ, શું વરદાન જોઈશ? ધ્રુવ કે પ્રભુ, નીકળ્યો તો કાચનો ટુકડો શોધવા અને હવે તો મણી મળી ગયો છે, અને જેને ભલા મણી મળે એ પછી કાચની શોધ કરે? હું નીકળ્યો તો રાજ્ય લેવા માટે અને હવે પ્રભુ તમે મળી ગયા છો. પણ ધ્રુવને એક વાંધો આવ્યો, કારણ કે 5 વર્ષે નિશાળે બેહાડે ને, આ તો ભણવા ગયો નતો હજી, કારણ કે નિશાળે જવાના ટાઈમે તપ કરવા વયો ગયો. તો બન્યું એવું, ધ્રુવને સ્તુતિ કરવી હતી ભગવાનની, ભણ્યો નથી આવડે કેવી રીતે? ભગવાન સમજી ગયા, આને મારી સ્તુતિ કરવી છે પણ આને સંસ્કૃત આવડતું નથી. ભગવાને પોતાનો 5જન્ય શંખ ધ્રુવના ગાલે સ્પર્શ કર્યો, ચારેય વેદનું જ્ઞાન ધ્રુવના હૃદયમાં પ્રગટ થઈ ગયું. કહેવાનું તાત્પર્ય, પ્રેમથી જો ભગવાનની ભક્તિ કરે ને, એને ભણવા જવાની જરૂર નથી, એને જ્ઞાન તો ભગવાન હૃદયમાં પ્રગટ કરાય. ક્યાં બોલ્યા છે ભગવાન ગીતામાં, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ, ભગવદ્ ગીતા. અર્જુન, એ વ્યક્તિને મને સમજવાની બુદ્ધિ, કઈ બુદ્ધિની વાત ત્યાં ભગવાન કરે છે? હીરા જોવાની, જમીનો લેવાની, બિલ્ડિંગ બાંધવાની, મશીનો નાખવાની, એની નહીં. ભગવાને કીધું, દદામિ બુદ્ધિ યોગમ, હું એને બુદ્ધિ આપું છું. કઈ બુદ્ધિ? ભગવાન કહે છે કે એ બુદ્ધિ દ્વારા એ મને સમજી શકે છે. કયો વ્યક્તિ? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જે પ્રેમપૂર્વક મારા ભજનમાં લાગ્યો છે એને હું મને સમજવાની બુદ્ધિ આપી દઉં છું. એટલે આ ગંગા સતી જેવા ગામડાના અભણ લોકોને વેદોનું જ્ઞાન હૃદયમાં પ્રગટ થયું, કારણ કે ભગવાન જેની ઉપર ખાલી જોઈ લે ને, 4 વેદ એના હૃદયમાં હોય છે. ભગવાન પોતાના શંખ જેને અડાડી દે ને, વેદ એના હૃદયમાં નીકળે છે, સરસ્વતી એની જીવા ઉપર બેસે છે. એને ભણવાની જરૂર નથી પડતી, એને જ્ઞાન નહીં. અને એટલે જ તો મહેતા નરસિંહ લખી શકે વૈષ્ણવજન, એટલે જ મહેતા નરસિંહ લખી છે કે જળકમળ છાંડી જાને બાળા. ઈ જ ભાગવતની લીલાઓ જેને સુખદેવે સંસ્કૃતમાં ગાઈ અને મહેતા નરસિંહે ગુજરાતીમાં ગાઈ. અને અમારે મહેતાને બિચારાને નિશાળ જવાનો ટાઈમ ન રહ્યો એને, પણ તોય એને 52 વખત એ કનૈયાને પોતાના ઘરે બોલાવી લીધો એને, અભણો હોવા છતાં. આ ક્યારે સંભવ છે? ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જો પ્રેમપૂર્વક એનું ભજન કરશો, પ્રેમપૂર્વકનો અર્થ કે કપટવાળું છોડી અને પ્રેમથી જો ભક્તિ કરશો તો મદદ ભગવાન કરે છે. અને જેને ભગવાનની સહાય હોય એને આ જગતની સહાયતાની જરૂર પડતી નથી. અને ધ્રુવ ભગવાન વયા ગયા ને પછી ધ્રુવને બહુ દુઃખ થયું. એક પ્રશ્ન થાય ને, ભગવાન મળી ગયા પછી દુઃખ? કારણ કે ધ્રુવે વિચાર્યો, આટલી તપસ્યા કરીને ભગવાન સામે આવ્યા અને દુર્ભાગ્ય તો જોવો ઘડીકમાં વયાઈ ગયા. અને પછી ધ્રુવ આવ્યા ઘરે, ભગવાને કીધું તારે ભલે રાજા નથી બનવું, પણ હું તને કહું છું 36,000 વર્ષ તારે આ સિંહાસન સંભાળવાનું છે. અને ત્યાર પછી ભગવાને કીધું તારા માટે એક અલગ સેપરેટ લોક બનાવ્યો છે મેં વૈકુંઠમાં, ધ્રુવ લોક. અને ધ્રુવનો અર્થ થાય છે અચળ. અહીંયાથી આપણને દેખાય છે એ ધ્રુવ લોક, પણ એ ધ્રુવ લોક હકીકતમાં છે વૈકુંઠમાં. પણ ભગવાને આ જગતમાં એક પ્રમાણ માટે કીધું કે પૃથ્વીના લોકો તેને જોઈ શકશે કે ધ્રુવ નામનો એક બાળક હતો અને એને ભગવાનથી આખો લોક માગી લીધો, અથવા ભગવાનને પ્રસન્ન થઈને આપી દીધો ગિફ્ટમાં એક લોક. વિચાર કરો, ભગવાનની ભક્તિ કરવાથી શું નથી મળતું એ. આપણે કદાચ આ દુનિયામાં બહુ મોટા માણસની સેવા કરવી, કદાચ નરેન્દ્ર મોદીની સેવામાં વયા જ આવી, મોદી આપણને આપી આપીને હું આપી શકે, કદાચ ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી દે, આનંદીની જગ્યાએ આપણને કે તમે વયા હોય, બહુ પ્રસન્ન થયા હોય તો. પણ આ જગતના સ્વામી જયારે પ્રસન્ન થાય એમ આખો લોક આપી દીધો એમ, ત્યાંથી કોઈ ઉઠાડવા વાળો જ નહીં. આ છે ભગવાનની કૃપા, ભગવાન આપે છે એની ભજન કરવાથી. હવે બન્યું એવું કે સુરુચિના મનમાં ઈચ્છા હતી કે મારો પુત્ર રાજા બને, અને એટલા માટે એને ધ્રુવની હંમેશા ઈર્ષા કરી. ધ્રુવ ઘરે આવ્યા પણ ભગવાનની કૃપા મળીને ધ્રુવ રાજા બન્યા. સમય વ્યતીત થતો ગયો, ધ્રુવ મહારાજ મોટા થયા, યુવાન થયા, અને એનો ભાઈ ઉત્તમ યુવાન, બંને ભાઈમાં ખૂબ પ્રેમ હતો. પણ બન્યું એવું કે એક વખત ઉત્તમ યક્ષો સાથે યુદ્ધ કરી રહ્યો હતો અને એ યુદ્ધમાં યક્ષોએ ઉત્તમની હત્યા કરી નાખી, મારી નાખ્યો ઉત્તમને. અને ધ્રુવ મહારાજને બહુ ક્રોધ આવ્યો. ધ્રુવ મહારાજે એ કુબેરની નગરી જે છે આક્રમણ કર્યું એની ઉપર અને 150,000 યક્ષોને મારી નાખ્યા, ઢાળી દીધા ધ્રુવ મહારાજે. અને ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા, મનુ મહારાજ આવ્યા અને ધ્રુવને કીધું, ધ્રુવ હવે બસ કરી દે, તારા એક ભાઈને માર્યો અને તે આ નિર્દોષ 150,000 ક્ષત્રિયોને આ યક્ષોને મારી નાખ્યા. અને એ લોકો સમજાવે છે કે ધ્રુવ આમાં કોઈનો વાંક નથી, કારણ કે તારા ભાઈનું મૃત્યુ યક્ષ દ્વારા એટલે થયું છે કેમ, કારણ કે તમે જ્યારે નાના હતા ને ત્યારે તમારી માતાએ તમારો અપરાધ કર્યો હતો. જુઓ, ખોળામાં નહીં બેસવા દીધો ધ્રુવને, ને એ સમયે ધ્રુવ મહારાજના મનમાં જે દુઃખ લાગ્યું એનું ફળ ક્યારે આવ્યું કે યુવાન વયે એ સુરુચિના પુત્રની હત્યા થઈ ગઈ. ભાગવતમાં લખ્યું છે, વૈષ્ણવ અપરાધ ક્યારેય પીછો છોડતો નથી. સુરુચિએ વિચાર્યું છે ક્યારે કે એણે એ ધ્રુવ નાના એવા બાળક પ્રત્યે કરેલો અપરાધ એના પુત્રના મૃત્યુનું કારણ બનશે ક્યારેક? ભૂલથી તે આ જગતમાં કોઈ દિવસ ભક્તોનો અપરાધ ન કરવો જોઈએ, કારણ કે આ વૈષ્ણવ અપરાધ જેટલું ભયાનક આ જગતમાં બીજું કાંઈ નથી. આપણે ભજન કરો કે ન કરો એની અરે કોઈ મતલબ નથી. તમારે રડવું હોય તો રડો, તમારે ભોગ કરવો હોય તો ભોગ કરો, પણ જે પ્રેમથી ભક્તિમાં લાગ્યા છે ને એનો અપરાધ ભૂલથી નહીં કરતા. કારણ કે જરૂરી નથી કે આજે ભક્તોનો અપરાધ કરશો તો કાલ ફળ મળી જાય. ભક્તોના અપરાધનું ફળ અનેક પેઢી પછી આવે છે. જુઓ, યુવાન વય આટલા વર્ષો પછી ધ્રુવના એ ભાઈનું મૃત્યુ થઈ ગયું વૈષ્ણવ અપરાધના કારણે. એટલે ભજન કરવા વાળાનો ક્યારેય વિરોધ ન કરવો જોઈએ. અને કર્યો છે એ નાશ થઈ ગયા છે, ઇતિહાસ સાક્ષી છે. કહેવાનું તાત્પર્ય સમઢિયાળામાં આવા હતા, પણ ભક્ત તો સમદ્રષ્ટિ હોય છે, શત્રુ અને મિત્ર પ્રત્યે એનો સમાન ભાવ હોય છે. કળસંગ બાપુએ ક્યારેય કોઈની હારે ઝઘડો કર્યો નહીં, ક્યારેય વિવાદ કર્યો નહીં, અને સમાધિસ્થ થયા એની મહિમા ઓર વધી. આગળ જતા જે વાત કળસંગ બાપુએ ગંગા સતીને કરી હતી કે પાનબાઈને પૂર્ણતા પ્રાપ્ત કરાવ્યા પછી તમારે આવવાનું છે, અને આ વચનને પૂર્ણ કરવા માટે એક દિવસ ગંગા સતી પાનબાઈને કહે છે કે હવે હું તમને ભક્તિની પૂર્ણતા બાજુ લઈ જઈશ, અને એક દિવસ નક્કી કરી અને ગંગા સતી રોજ એને એક ભજન સંભળાવતા રોજ, અને આવી રીતે 52 દિવસમાં 52 ભજન સંભળાવ્યા, અને ભક્તિનો સાર એ 52 ભજનોમાં એણે પ્રસ્તુત કરી દીધો. અને 53મા દિવસે ગંગા સતીએ તે કળસંગ બાપુની બાજુમાં જ સમાધિ લીધી, અને એમની સમાધિ તે ધામધૂમથી ઉત્સવ સાથે એમને સમાધિ આપવામાં આવી. અને હવે રહી ગયા પાનબાઈ એકલા. 52 દિવસના 52 ભજન, 53મા દિવસે ગંગા સતીએ સમાધિ લીધી, અને ત્યાર પછીના 54મા દિવસથી 54મા દિવસે જે વજુબા, જેને આપણે પહેલા છોડી ચુક્યા છીએ, એ વજુબા જે કળસંગ બાપુ હારે એ યતિ પાસે ગિરનારમાં ગયા હતા. બન્યું એવું કે કળસંગ બાપુને ભક્ત બનેલા જોયા તો વજુભાના મનમાં તે ઈચ્છા થઈ કે હું સંસારમાં ખોટો ફસાણો છું, મારે ભજન કરવું જોઈએ. વજુભા કળસંગ બાપુ પાસે આવતા ભજન કરવા, કળસંગ બાપુ વયા ગયા પછી ગંગા સતી પાસે આવતા, અને ગંગા સતી વયા ગયા પછી ઈ પાનબાઈ પાસે આવ્યા, અને કેવલ 3 દિવસનો સંગ મળ્યો એને પાનબાઈને. કારણ કે 53મા દિવસે ગંગા સતીએ સમાધિ લીધી, 54મા દિવસે વજુભા આવ્યા પાનબાઈ પાસે અને એક ભજન સંભળાવ્યું, બીજા દિવસે બીજું અને ત્રીજા દિવસે ત્રીજું. પાનબાઈએ કેવલ 3 ભજનની રચના કરી અને ચોથા દિવસે પાનબાઈએ સમાધિ લઈ લીધી. અને આ રીતે વિશ્વ ઇતિહાસના 3 મહાન ભક્તો ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. તો આ કંઈક સંક્ષિપ્ત ઇતિહાસ, ગંગા સતી, પાનબાઈ અને કળસંગ બાપુનો. કહેવાનો તાત્પર્ય છે ભક્તો કે ભક્તિ કરવા માટે બહુ ઐશ્વર્ય, બહુ મોટા મોટા નામની કે બહુ મોટા માન સન્માનની જરૂર નથી હોતી. એક સામાન્ય વ્યક્તિ પોતાના ઘરમાં રહી અને પ્રેમથી જો ભક્તિ કરે તો એ ભગવાનને પામી શકે છે. પણ એક વસ્તુ છે, ગુરુ વગર આ સંભવ થતું નથી. તો ગંગા સતીએ પોતાના ભજનોમાં ગૌડીય ધારાની 3 વાત, સંબંધ, અભિધેય અને પ્રયોજન, આ 3 વાત એમણે વર્ણવી છે. મારી ઈચ્છા હતી કે હું આજથી ભજનનું વિવેચન પ્રારંભ કરું, પણ એનું જીવન ચરિત્ર કહેતા કહેતા સમય થઈ ગયો છે, અને એટલા માટે આપણે આવતીકાલથી એ ગંગા સતી દ્વારા લખવામાં આવેલા 52 ભજનોમાંથી સંબંધ તત્વને પ્રસ્તુત કરતા જે ભજનો છે એનું વિવેચન કરશું આવતીકાલના સત્રમાં. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ.